જેનું એક વર્ષ થયા રાહ જોતા હતા, અને જૈન સમાજ જેના માટે આખા વિશ્વને માટે એક આદર્શ પૂરો પાડી શકે એવું આ મહાન ક્ષમા પર્વ સાંવત્સરી સંવત્સર અને પર્વાધિરાજ એલિવેશન રૂપે ઓળખાય છે એવા આજે પર્વાધિરાજ પર્વ મહાપર્વ એવા પર્યુષણના પ્રથમ દિવસે આપણે સૌ પરમાત્માના દરબારમાં આપણે હમણાં જ પ્રતિક્રમણ કર્યું, એટલે કે આત્મા ઉપર લાગેલા અનાદિ અનંત ભૂતકાળના અનંત પાપોના મેલને જોયું અને પાવન અને પવિત્ર થયેલા એવા આપણા મનના ભાવ વડે હવે આપણે પરમાત્માની વાણીનું આજ્ઞાનું કે પરમાત્મા વડે થયેલા શબ્દ પાકનું આચમન કરવા માટે કહો, આસ્વાદન કરવા માટે કહો કે પરમાત્માની વાણીનું પાન કરવા માટે એકત્ર થયા છીએ. આજે આમાંના ઘણા વ્યક્તિઓને ઉપવાસનો દિવસ હશે, પહેલો ઉપવાસ હશે. જો કોઈ આગળથી શરૂ કર્યા હોય તો નવાઈ વગેરે કરવાના ભાવ હોય તો એમને આગળ ઉપવાસ પણ હોઈ શકે. તો આવા દ્રવ્ય અને ભાવ બંને પ્રકારના તપ વડે આપણો આત્મા પવિત્ર બની રહ્યો છે ત્યારે આપણે હજુ આપણે 7 દિવસ આરાધનાના બાકી છે. તો દરેક આત્માએ પોતાના આ પાવન દિવસોને વધુ ને વધુ પવિત્ર રૂપે આરાધન કરવા માટે જો જેનાથી શક્ય હોય એને તપશ્ચર્યાના ભાવ આગળ વધારવાના છે. શરીરના તપ વડે આપણે કદાચ ઉપવાસ આદિ ન કરી શકતા હોય તો પરમાત્માએ આપણને આભ્યંતર તપ પણ બતાવ્યા છે. તો આપણો એક એક દિવસ કોઈ ને કોઈ પ્રકારે તપની સાધના મળી જાય, આરાધના મળી જાય એવા ભાવ સાથે આજે આપણે તે પ્રથમ દિવસે પરમાત્માના ચરણોમાં વંદના કરવા નિમિત્તે મંગલાચરણ રૂપે આપણે સાથે મળીને એક નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીએ. પરમ પિતા ચરમ સાધન પતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંત અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આદિ વ્યાધિ અને ઉપાધિ જે ત્રિવેદના તાપથી સમગ્ર સંસાર સર્જી રહ્યો છે તેવા જીવાત્માઓને આ ત્રિવેદના તાપથી મુક્ત થઈને આત્મ સમાધિનો માર્ગ બતાવે છે. એટલે વિતરાગનો માર્ગ કહો, જીનનું દર્શન કહો, કેવળીનું કથન કહો કે સર્વજ્ઞની વાણી કહો, એ બધાનો સાર શું છે? આ બધાનો સાર એટલો જ છે કે મારો ને તમારો આત્મા અનાદિ અનંત ભૂતકાળથી આ અનંત સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. આ મારું ને તમારું પરિભ્રમણ અનાદિ એટલે કે જેની આદિ ન હોય, એટલે કે જેને કોઈ પ્રારંભ નથી, અનંત કાળથી ચાલુ રહે છે, આવું મારું ને તમારું પરિભ્રમણ અનાદિ છે. અને હજુ પણ જો આત્મા જ્ઞાનના માર્ગમાં આવીને શિવ વચનોને સમજીને આત્મકલ્યાણના માર્ગે ન ચાલે તો આ પરિભ્રમણ અનંત કાળ સુધી પણ ચાલી શકે. એટલે આ સંસાર કેવો છે? અનાદિ અનંત છે. એમ મારો ને તમારો આત્મા પણ અનાદિ અનંત છે. પણ નાની કહે છે કે સંસાર ભલે અનાદિ અનંત હોય પણ તારો સંસાર તું અંત વાળો કરી શકે છે. એટલે શું કે આપણે જાણીએ તો આ અનંત સંસારની અનંત પરિભ્રમણની રચનામાંથી મુક્ત થઈને આપણા આત્માનું કલ્યાણ કરીને આપણા સંસારનો અંત કરી શકીએ છીએ. પરંતુ જીવાત્માને જ્યાં સુધી આત્મકલ્યાણ તરફ કોઈ પણ પ્રકારનો ભાવ જાગતો નથી, એટલે કે જીવાત્મા અંતર્મુખ થતો નથી, ત્યાં સુધી એનું પરિભ્રમણ અનંતકાળથી ચાલુ છે, અનાદિ છે ને હજી પણ અનંતકાળ સુધી ચાલી શકે છે. એટલે પરમાત્મા કહે છે કે આ કયા કયા જીવોને માટે લાગુ પડે? આજ સુધીમાં કેટલા જીવો મોક્ષમાં ગયા, જઈ રહ્યા છે અને ભવિષ્યમાં જશે એ બધા જીવોનો પણ ભૂતકાળ તો અનંત જ હોય. એટલે ન સા ગઈ, ન સા જોઈ, ન તમ કુલમ, ન તમ ધામ, ન જાયા, ન ભૂવા, સૌરે જીવા અનંત હો. સર્વ જીવો માટે પરમાત્માએ કહી દીધું કે ન સા જાઈ, એક પણ જાતિ એવી નથી, ન સા જોઈ, એક પણ યોની એવી નથી, એક પણ નતમ સ્થાનમ, એક પણ સ્થાન એવું નથી, નતમ કુલમ, એક પણ કુળ એવું નથી કે જેમાં મારો ને તમારો આત્મા સૌરે જીવા, ન જાયા ન મળવા, એ દરેક આત્મા ત્યાં જન્મ ને મરણ ન કર્યા હોય એવી આ લોકમાં એક પણ ગતિ નથી, એક પણ જાતિ નથી, એક પણ કુલ નથી, એક પણ યોની નથી કે જેમાં મારો ને તમારો આત્મા જન્મ મરણ કરીને ન આવ્યો હોય. હવે આટલા જન્મ મરણ કરવા છતાં મને તમને આ જન્મ મરણ નો હજુ જાણે કે થાક લાગ્યો નથી. હજુ આપણે આ સંસારના માર્ગે આગળ વધી રહ્યા છીએ. તો આવા જીવાત્માઓને પરમાત્મા કહે છે કે ભગે જીવો, આ સંસાર થી જો થાક્યા હો, તમને આ જીવ વ્યાધિ ને ઉપાધિ રૂપ આ ત્રિવિધ ના તાપ નો હવે કંટાળો આવ્યો છે, હવે જો તમે એનાથી ત્રાસ્યા હો તો હવે આ એક બહુ એવો છે, આ મનુષ્ય જન્મ એવો છે કે આપણે આ બધા દુઃખ દર્દ નો શું કરી શકીએ? અંત કરી શકીએ. સંસારમાં દુઃખ દર્દ નો અંત નથી, સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ નો અંત નથી, પણ જીવાત્મા ધારે તો પોતાના આધિ વ્યાધિ ઉપાધિ નો શું કરી શકે? અંત કરી શકે. એટલે આવો પરમાત્મા નો માર્ગ એ જીવોના એકાંત કલ્યાણ નો માર્ગ છે, એકાંત હિત નો માર્ગ છે અને એકાંત શ્રેય નો માર્ગ છે. શિવ નું વચન કહો, મહાવીર નો માર્ગ કહો, એ આત્માના કલ્યાણ માટે છે, આત્માના શ્રેય માટે છે અને આત્માના હિત માટે છે. પરંતુ જ્યાં સુધી જીવાત્માને પોતાનું કલ્યાણ, પોતાનું હિત કે પોતાનું શ્રેય નથી સમજાતું ત્યાં સુધી જીવાત્માઓને આ માર્ગની સ્પર્શના થતી નથી. જુઓ આ વિશ્વમાં આપણે ઘણા શ્રેયનો છીએ. એટલે સામાન્ય રીતે વ્યવહાર ભાષામાં એમ કહેવાય કે પ્રત્યેક જૈનો આજે તમે ક્યાંય કલ્પના કરો કે આખા આખા વિશ્વના કોઈ પણ સ્થળે કોઈ પણ જૈન હોય તે ક્યાં હોવો જોઈએ? અત્યારે પ્રતિક્રમણ હોવો જોઈએ ને? અને છતાં પણ આપણે કમનસીબે જોઈ શકીએ છીએ કે ઘણા જૈનપુરમાં હોવા છતાં પણ આ માર્ગની સ્પર્શના, આ માર્ગના પગથી એક પગલું મૂકીને આગળ વધવાના ભાવ એવા જીવાત્માઓને પણ થતા નથી. તો જૈનને પણ જો આવું હોય તો જૈન સિવાયના, એટલે કે જેને આ માર્ગનું ભાન જ નથી એવા જીવાત્માઓ તો એનાથી વંચિત રહે ને. એટલે મારો ને તમારો આત્મા પણ અનંતકાળ સુધી આવો આત્મા વિભુખ ન હોવાને કારણે, આત્મા વિમુખતા ન હોવાને કારણે એને લક્ષ્ય હતું બહિર્મુખતા તરફ હતું. એટલે ભૌતિક જગતમાં અટવાયેલો, વિંટળાયેલો અને હંમેશા ડૂબેલો રહેતો હતો, પરંતુ કોઈ એવી શ્રદ્ધા ન પડે ત્યારે આત્માને એવું ભાન થાય છે કે મારું હિતતામાં, મારું શ્રેષ્ઠતામાં ને મારું કલ્યાણ સામા છે. એ વખતે જીવાત્માને અનાદિની જે દોટ હતી જે આત્માથી વિરુદ્ધની દશામાં હતી એમાંથી તેમાં આવવાનું મન થાય છે, અંતરાત્મા તરફ આવવાનું મન થાય છે. એટલે મને તમને આપણે બધા જાણીએ છીએ કે આપણું હિતતામાં અને આપણું અહિતતામાં, પણ આપણે જયારે નાના હતા એ વખતે આપણને પણ હિતાહિત નો વિવેક નતો. એક બાળક છે એને સખત ફીવર છે, થ્રોટ ઇન્ફેક્શન છે, અને એના કારણે એની માતા એનું હિત વિચારી રહી છે. એટલે જયારે આવું બાળક તાવમાં પડ્યું, એના કોઈ આંટી એટલે કે એના માતાના મિત્ર એવા એક બેન આવે છે, એની પાસે કેન્ડી નો આખું બોક્સ છે. બાળકને આ કેન્ડી ખૂબ પ્રિય છે અને બાળક એના માટે હંમેશા આકર્ષાયેલો હોય છે. એવી વખતે આંટી આવી અને બાળકના હાથમાં કેન્ડી નું બોક્સ મૂકે અને બાળક તો ખુશ થઈ જાય અને એમાંથી કેન્ડી કાઢીને ખાવાનો પ્રયત્ન કરે. અચાનક માતા બરાબર એ જ વખતે સામે આવી જાય અને બાળકના હાથમાંથી શું લઈ લે, કેન્ડી નું બોક્સ લઈ લે. તો માતાને શું બાળક વાલો નથી, બાળકની ઈચ્છા પૂરી થાય, બાળક ખુશ થાય, બાળકને મનગમતું મળે એને માટે તો માતા સતત પ્રયત્ન કરતી હોય છે. હવે આજે જયારે બાળકને મનગમતું એને ખૂબ પ્રિય એવું કેન્ડીનું બોક્સ સામે આવ્યું છે, છતાં પણ માતા આવીને એના હાથમાંથી બોક્સ આંચકી લે છે, ત્યારે ફોર્સ કરીને પણ એને અટકાવે છે. એ વખતે બાળકના મનમાં વિચાર આવે કે આંટી કેટલા સારા કે મારા માટે ગિફ્ટ લાવ્યા, અને મમ્મી કેટલી કડક, મમ્મી કેટલી મારા માટે સ્ટ્રોંગ છે કે મને શું નથી આપતી, કેન્ડી આપતી નથી. હવે વિચાર કરજો કે આંટીને બાળક વધારે વાલું હોય કે માતાને વધારે બાળક વાલું હોય, તો પણ માતા શા માટે ને અટકાવે? કારણ કે માતા બાળકનું હિત જોડાયું છે અને બાળક પોતાનું હિત શા માટે જાણતો નથી. એટલે આ સંસારની અંદર જે જીવાત્માઓ અજ્ઞાન છે એ બધા જીવોને પોતાનું હિત સામા છે એની ખબર નથી. પણ ખબર કોને છે? આપણા પરમ પિતા પરમાત્માને ખબર છે કે આમાં જીવનું હિત છે કે નહીં. એટલે પરમાત્માએ જયારે સંસારના જીવોનું આવું હિત અને અહિતનું વિજ્ઞાન જાણ્યું અને એ વખતે પરમાત્માએ પોતાના સ્વપુરુષાર્થ હોય કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રગટ કર્યા પછી જગતને બોધ આપ્યો, ત્યારે આ સંસાર આખો બાળક જેવા, અબુધ બાળક જેવા આ જીવો હતા અને પરમાત્મા જેવું હિતનો વિચાર કરનારી માતા જેવું આ પરમાત્માનું સ્વરૂપ હતું. એટલે એ વખતે એને જે વિધાન કર્યા, એને જે ઉપદેશ આપ્યો એ કદાચ બાળકને અપ્રિય લાગે, અજ્ઞાન જીવોને અપ્રિય લાગે, પરંતુ જેને પોતાના હિતનું ભાન થયું છે એને તો શું લાગે કે સારું થયું, મારી માતાએ ત્યારે મારી પાસેથી જો કેન્ડીનો બોક્સ લઈ લીધું ન હોત તો મારો ફીવર કદાચ 2 દિવસને બદલે 8 દિવસ પણ ચાલ્યો હોત. પણ આવું ભાન ક્યારે થાય બાળકને? ક્યારે પરિપક્વ થાય, મોટો થાય, કંઈક સમજાઈ જાય. બાકી વર્તમાન કાળમાં તો બાળકને માતા કેવી લાગે? અસહ્ય લાગે, આકરી લાગે, અને ક્યારેક તો માતા તરફ એને પ્રેજ્યુડાઇઝ પણ થાય. એમ અજ્ઞાની જીવોને પણ ધર્મના માર્ગ તરફ પ્રીતિ થતી નથી, ક્યારેક તો એનાથી દૂર જ રહે છે. એમ કહે છે કે ધર્મના માર્ગમાં પગ મૂકો એટલે દરેક વાતમાં શું કહેવામાં આવે, આ ન કરાય ને તે ન કરાય. આપણા જૈન કુળમાં પણ આપણે નાના વિચાર કહીએ ને કે અમારા ફ્રેન્ડ સર્કલમાં તો બધાના તહેવારો આવે, બધા ખાય પીએ, મોજ કરે, નાચે કૂદે, હરે ફરે અને આનંદ મનાવે, અને આપણા તો તહેવારો આવે એટલે આપણે શું કરવાનું, ઉપવાસ કરવાનું. હવે આપણને સમજાય છે, ત્યારે નાના હતા ત્યારે આપણા વિકલ્પો આવતા, પણ હવે આપણા માટે જયારે આ તહેવાર આવે ત્યારે આત્મામાંથી એક પ્રકારની ધન્યતાનો અનુભવ થાય છે. અહો પરમાત્મા, આ ભૌતિકતાની ભરમારમાં દોડતા આ વિશ્વની અંદર કલ્યાણની સેવી કરનારનારા હે પરમાત્મા, તે મને કેટલા પાપથી બચાવી લીધો. વિચાર કરીએ, મને ને તમને મહાવીર ન મળ્યા હોત, મને ને તમને જીવનું સાધન ન મળ્યું હોત, અને મને ને તમને આ ઉત્કૃષ્ટ એવો માર્ગ ન મળ્યો હોત, તો આપણે પણ આ જગતના જીવોની જેમ શું કરતા હોત? અનંતા અનંતા પરિભ્રમણ વધારનારા, ભવ ચક્રો વધારનારા અને સંસારની અંદર રખડાવનારા એવા પાપના માર્ગો નું શું કરતા હો? સેવન કરતા હો. તો ખરેખર જો આવો અહેસાસ આપણને હોય, ખરેખર આપણે આપણું શ્રેય, આપણું કલ્યાણ અને આપણું હિત સમજી શક્યા હોય તો પરમાત્માના માર્ગે આપણે શું કરવું જોઈએ? આત્મ કલ્યાણના માર્ગમાં આગળ વધવું જોઈએ. આપણે ગઈકાલે વાત કરી હતી કે પર્વના પ્રકારોમાં પર્વાધિરાજ પર્વ તરીકે જેની ગણના થાય છે એવા આ મહાપર્વાધિરાજ પર્વ જેવા પર્યુષણની અંદર આપણને બે પ્રકારે વાત સમજાવવામાં આવે છે. એ પર્વના બે પ્રકાર છે, એની અંદર લોકોત્તર અને લૌકિક આવા બે પ્રકાર છે. તો લોકોત્તર પર્વમાં પણ પર્વાધિરાજ પર્વ કહેવાય, પણ લોકોત્તર એટલે શું? ઉત્તર એટલે ચડિયાતું, ઉત્તર એટલે એના કરતા શ્રેષ્ઠ. આપણે ઘણાને કહીએ ને કે ઉત્તરોત્તર તમારી પ્રગતિ થાય. ઉત્તરોત્તર એટલે શું? ઉત્તર ઉત્તર, આગળ ને આગળ, એક પછી એક તમારી હંમેશા શું થાય? પ્રગતિ થાય. એમ લોકોત્તર એટલે લોકમાં પણ ઉત્તર, એટલે લોકોત્તર એટલે શ્રેષ્ઠ, અને લૌકિક એટલે દુનિયાની. તો આવા લોકોત્તર પર્વમાં પણ બે ત્રણ પ્રકારે પર્વ ઓળખાવી શકાય. તેમાં એક પર્વ છે ફલ પર્વ. ફલ પર્વ એટલે શું? કે જેની અંદર એનું ફળ પુણ્ય મળે, જેના વડે આપણે પુણ્યની પ્રાપ્તિ થાય. જેમ કે અત્યારે કલ્યાણકોની ઉજવણી કરી આપણે, તેના પરિણામે પરંપરાએ આપણને વર્તમાનમાં જયારે ઉજવણી કરીએ ત્યારે આપણને પુણ્ય બંધાય અને પરંપરાએ શું ફળ રૂપે આપણને મોક્ષ મળે. બીજું છે ગુણ પર્વ. ગુણ પર્વ એટલે જ્ઞાન પંચમી વગેરે, કે જેની અંદર આપણે જ્ઞાનની આરાધના કરીએ તો આપણામાં જ્ઞાનનો ગુણ પ્રગટ થાય. અને ત્રીજું છે કર્મનાશ પર્વ. એક પર્વ ફળ પર્વ, બીજું પર્વ ગુણ પર્વ અને ત્રીજું કર્મનાશ પર્વ. તો આ પર્યુષણ પર્વ છે એ કેવું પર્વ છે? કર્મનો નાશ કરાવનારું એવું મહાન શ્રેષ્ઠ પર્વ છે. ત્યારે લૌકિકમાં તો આપણે જોયું કે ભય પર્વ હોય તો નાગપંચમીના દિવસે શું કરે? લોટામાં દૂધ લઈને નાગ દેવતાની પૂજા કરવા જાય. વિચાર કરશે નાગ દેવતાની પૂજા કરવા વડે નાગને પ્રસન્ન કરી શકાય ન કરી શકાય, પણ ભય છે. કારણ કે નાગનો એક વ્યંતર દેવ તરીકે ઉલ્લેખ શાસ્ત્રોમાં આપણે સાંભળ્યો છે. આવા નાગ દેવતાને રીઝવવા માટે નાગનું પ્રતીક બનાવીને શું કરે છે? એની પૂજા કરે છે. પણ જ્ઞાની કહે છે આવી દ્રવ્ય પૂજા વડે આપણે આત્માનો કલ્યાણ કરી શકતા નથી. કદાચ બહુ જ પૂજા ભક્તિ કરીએ અને એકાદ દેવ આપણા ઉપર પ્રસન્ન પણ થઈ જાય તો પણ એ દેવતા આપણા કર્મનો નાશ કરી શકે? જીવનની અંદર કર્મનો નાશ કરવા માટે કોઈ પણ જીવાત્મા પોતાના કરેલા કર્મનો નાશ પોતે જ કરી શકે. એટલે લૌકિક પર્વોમાં આવું આવે કે આની પ્રસન્નતા માટે બહેનો પેલા એમ કહેવાતા ને કે ગૌરી વ્રત રાખે, જયા પાર્વતી રાખે, શું કામ રાખતા બેન? હે વિચારજો. હવે અત્યારે બધા કહે છે કે ગોરમાને દસે આંગળીએ પૂજ્યા કોઈ નાગલા ઓછા પડ્યા રહ્યો. જીવનભર ગમે એટલા નાગલા પૂજ્યા હોય, ગમે એટલા જયાવ્રતરા જયા પાર્વતીના વ્રત કર્યા હોય તો પણ જે પાત્ર જીવનમાં આવે, જેનો સંયોગ થાય, જેની સાથે આપણું જોડાણ થાય, એ આત્મા સાથે જો આપણા પૂર્વના વેરના અનુબંધ હોય તો ગમે તેટલું કરવા છતાં પણ અનુકૂળતા ન રહે. અને જો એની સાથે વેરનો ઉદય ન હોય તો કદાચ પૂજા ન કરી હોય તો પણ જીવનની રસ્તા સ્મૂથ સરળ ચાલે કે ન ચાલે. એટલે આ બધા લૌકિક પર્વો છે, એની અંદર જુદી જુદી માન્યતાનું પોષણ છે. પણ જ્ઞાની કહે છે કે આ સંસારના તમામ અધિવ્યાધિ ને ઉપાધિના તમામે તમામ કર્મનો નાશ કરવો હોય તો જીવાત્માએ શું કરવું પડે? વર્તમાનમાં સંવર કરણી કરવી પડે, વેર બાંધતા અટકવું પડે. એટલા માટે જ પરમાત્માએ લોકના જીવોને એક જ વાક્યમાં બતાવ્યું છે કે વેરાણું બંધાણી મહાભયાણી. આ લોકમાં ભય હોય તો ક્યાં રહે? કોઈ વ્યક્તિ માટે ભય, કોઈ વસ્તુ માટે ભય, ભય ક્યાં રહે? જે પરમાત્માની દ્રષ્ટિએ ભય વેરના અનુબંધ માટે, જયારે જયારે વેર બંધાય છે ત્યારે એ વેરી જીવ આપણા માટે શું બને છે? ભયનું કારણ બને છે. તો તારે જલ્દી જ ન રહેવું હોય, તારા માટે કોઈ ઉભો ન કરવો હોય તો તારે શું કરવાની જરૂર છે? વેર નો અનુબંધ કરવાનો નથી. અને વેર કેવી રીતે બચાય છે? તો જ્ઞાની કહે છે મન વચન કાયાના યોગ છે, એમાં મનથી વચનથી કાયાથી અનેક રીતે આપણે વેર કરી શકીએ છીએ. પણ જ્યાં સુધી આપણે કોઈ પણ જીવને પરિતાપના કિલામના ન ઉપજાવ્યું હોય, એના જીવનનો નાશ ન કર્યો હોય, ત્યાં સુધી એ જીવાત્મા ક્યારે પણ આપણા માટે વેરનો નિમિત્ત બનતો નથી. સાપ પણ છે એનો આપણને બધાને ભય લાગે, આપણી સામે સાપ ઉપાડા મારતો આવી જાય તો આપણે ભયભીત બનીએ. પણ જો એ સાપ સાથે આપણે વેરનો ઉપાય ન હોય, તે સાપ આપણને ડંખ્યા વિના આપણે ઊંઘમાં સૂતા હોય આપણા શરીર ઉપરથી પસાર પણ થઈ જાય તો પણ આપણા માટે શું નથી બનતો? એ મૃત્યુનો નિમિત્ત બનતો નથી. બાકી ગમે તેટલું આપણે બચવા કોશિશ કરીએ તો પણ જેની સાથે વેર છે એ આપણા માટે શું બની જાય છે? દુઃખનો નિમિત્ત બની જાય છે. એવું કહેવાય છે કે આપણે બધા જાણીએ છીએ કે ભીષ્મ પિતામહ એ બાણ શૈયા ઉપર મૃત્યુ પામ્યા. તમે મહાભારતમાં જાણો છો ને કે બાણ શૈયા ઉપર ભીષ્મ પિતામહ મૃત્યુ પામે છે. અને આ બાણ શૈયા ઉપર સૂતેલા એવા ભીષ્મ દિવસો જતા જાય છે. આખી પથારી શેની છે? બાણની છે, તીરની છે. હવે કલ્પના કરી જુઓ બેન, આપણે સૂતા હોય ને આપણે બેડમાં કદાચ એકાદ નાની એવી સળી પણ ત્યાં કાડાવડી રહી ગઈ હોય ને આપણા શરીરમાં વારે વારે ભોકાતી હોય તો રાતના ઊંઘ પણ આવે નહીં. ત્યારે આખા બાણથી તેની પથારી કરવામાં આવી છે. એવી પથારી ઉપર દિવસોના દિવસો સુધી ભીષ્મ સૂતા છે. અને જયારે ધીમે 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 તીર અંદર ભોંકાતા જાય છે, શરીરના વજનથી શરીર અંદર ઉતરતું જાય અને બાણ અંદર પેસતા જાય, આ કેવી અવસ્થા હશે? મહાશક્તિમાન પ્રબળ પરાક્રમી એવા ભીષ્મ પિતામહ પણ અંતિમ કાળે એકવાર કૃષ્ણ વાસુદેવને પૂછે છે કે વાસુદેવ, મારા જીવનની અંદર આવી યાતના કઈ રીતે આવી એની હું વિચાર ના કરું છું. એના માટે હું અનેક પ્રકારે મારા જ્ઞાનને પણ ઉપયોગમાં લઉં છું. ભીષ્મ પિતામહ પાસે પણ ઘણા બધા હોવો જોવાની જ્ઞાનની શક્તિ હતી. ત્યારે કહે છે કે વાસુદેવ, મેં છેલ્લા 100 ભવો મારા જોઈ લીધા, કે છેલ્લા 100 ભવોમાં મેં એક પણ જીવને ક્યારેય પણ દુભવીને તેની સાથે વેર બાંધ્યું નથી, તો પછી મારા કયા પાપ કર્મનો ઉદય છે? ત્યારે વાસુદેવ એને કહે છે, પિતામહ હજુ થોડા પાછળ જાઓ, હજુ થોડા પાછળ જાઓ. જુઓ, દત્તકુમારના માથા ઉપર અંગારા મુકાયા, એ કયા ભાવમાં મુકાયા હતા? એ જ ભાવમાં નહીં, એના પહેલા એ 2-4 ભાવમાં પણ નહીં, એના પહેલા 10-20 ભાવમાં પણ નહીં, પણ રશ્મિબેન 999,999 ભોગ પેલા એને જે જીવ સાથે વેર બાંધી હતી એ વેર પોતામાં પડ્યું અને હવે એનો ઉદય થયો. એ રીતે ભીષ્મ પિતામહને પણ કહે છે, ત્યારે ભીષ્મ પિતામહ જ્ઞાન વડે જુએ છે તો એના 100 વર્ષ પહેલાના 7-8 ભોગ પહેલા એક વખત એ રાજા હતા અને સૈન્ય લઈને યુદ્ધ માટે જઈ રહ્યા હતા. રાજાઓને જયારે હુમલો આવે અને જયારે પ્રજા ઉપર આફત આવે એ વખતે લડવા માટે જવાનું થતું. કરુણાવાળા હતા, દયાવાળા હતા, પણ એને યુદ્ધને માટે લલકારવામાં આવ્યા એટલે જઈ ગયા હતા. એ વખતે એની પરંપરા હતી, એનો આદેશ હતો કે રસ્તામાં આવતા કોઈ પણ જીવની મારે કે બીજવાળા વડે ચાલનારી સેના વડે હત્યા ન કરવી જોઈએ એટલે સાવધાની રાખવામાં આવતી હતી. એમાં થોડા આગળ ગયા પછી એક સૈનિક આવીને કહે છે કે મહારાજા, હમણાં સેનાને જરા થોભી જવું પડશે, કારણ કે સૈન્ય ચાલી રહ્યું છે પણ આગળ એક મોટો નાગ રસ્તામાં આગળ પડ્યો છે, એટલે નાગને જ્યાં સુધી દૂર ન કરવામાં આવે ત્યાં સુધી સૈન્ય આગળ નહીં જાય. એટલે ભીષ્મ પિતામહ જે રાજા રૂપે હતા એને હુકમ કર્યો હતો કે જલ્દીથી શું કરો, એ નાગને હટાવી દો. નાગને હટાવવા માટે જયારે આદેશ આપ્યો છે એ વખતે ના સૈનિકો નાગને ઉઠાવીને દૂર ફેંકે છે. દૂર ફેંકાયેલો નાગ યોગાનો યોગ એ કેવા કાંટાના ઝાંખરા ઉપર પડે છે. આપ વિચાર કરજો, કાંટાનું ઝાંખરું હોય અને સુકાઈ ગયું હોય, એમાં આટલી મોટી મોટી સૂળો હોય, હવે એના ઉપર બરાબર જે નાગને ફેંકવામાં આવ્યો ને દૂર કરવામાં આવ્યો એ નામ અંદર એના ઉપર પડ્યું. હવે આ નામ એમાંથી છૂટવા માટે શું કરે છે? ગતિ તો કરે છે, અંદર લાગવા માંડ્યા છે, કાંટા ભૂકાય છે. એટલે નાગ પાસે હાથ કે પગ નથી, એ કોઈ પણ રીતે પોતાને હોલ્ડ કરી શકે નથી. એટલે નાગ જો આ બાજુ નીકળવાનો પ્રયત્ન કરે તો આ બાજુના કાંટા એના શરીરમાં ભૂકાઈ જાય, અને પેલી બાજુ વળવા જાય તો બીજી બાજુના કાંટા ભૂકાય. એ નાગ સરકવાની કોશિશ કરે અને આખું એનું શરીર કાંટાઓ વડે ચારણીની જેમ રીંધાઈ જાય છે. આખું શરીર રીંધાયું, અંદરથી લોહીના ધારાઓ થાય છે અને તરફડી તરફડીને નાગનું મૃત્યુ થાય છે. એ વખતે કૃષ્ણ કહે છે, વાસુદેવ જાણીએ અજાણીએ પણ તમારાથી આ વેર બંધાઈ ગયું છે. જો ઇન્ટેન્શન નહોતો, મારવો નહોતો, કરુણા હતી તો પણ પોતાની જાગૃતિના અભાવમાં કહો. ક્યારેક જેના શબ્દ જે આપણે વપરાય છે ને, એનો અર્થ માત્ર પૂંજવું, માત્ર ગાળવું, માત્ર જોવું એટલો નથી, પણ જાગૃતિ, અવેરનેસ, પાપ ન બંધાય છે એની અવેરનેસ. જૈન માર્ગ, જૈનનું શાસન, આપણું કુળ ધર્મ, એ આપણને જૈનાનો ધર્મ કહેવાય છે. જૈનનો માર્ગ કેવો કહેવાય છે? જૈનાનો ધર્મ કહેવાય છે. તો આવું વાસુદેવની મુખેથી સાંભળ્યા પછી જયારે કૃષ્ણ પિતામહને દેખાય છે કે પોતાની નાની અમથી આટલી બેદરકારીને કારણે એક સાપ આ રીતે રીંધાઈને મળ્યો, હવે આટલા બધા બહુ પછી જયારે ભીષ્મના અવતારમાં એ મહારથી બન્યા, આવા તેજસ્વી ઓજસ્વી આવા પ્રભાવશાળી પુરુષ બન્યા, તો પણ કર્મના ઉદય વખતે એના મૃત્યુ સમયે એને શું કરવું પડ્યું? બાણ શૈયા ઉપર એક એક તીર ચૂબ, એક એક તીર ચૂબ્યા કરે. અને આ વેદના વચ્ચે એ તો સંતાધારી પુરુષ હતા, એટલે એને કર્મનો શોકન નાખ્યો, ક્ષય કરી નાખ્યો. પણ આ વેદના ક્યાંથી ઉદયમાં આવી? તો કે છે કે જીવાત્મા એ બાંધેલા કોઈ વેરના અનુબંધમાંથી આવા પ્રકારની વેદના આવે છે, આવા પ્રકારના જીવનની અંદરમાં દુઃખો આવે છે, દર્દો આવે છે. અને આવી વેદના વડે મારો ને તમારો આત્મા અનંત વખત આ સંસારની અંદર વ્યાધિ રૂપે શારીરિક પીડા ભોગવે છે. આપણે જાણીએ જાણીએ કોઈના મનને દુભર્યું હોય, કોઈને મનને ત્રાસ આપ્યો હોય, તેના પરિણામે વર્તમાનમાં આપણા મન ઉપર પણ અનેક પ્રકારની માનસિક વેદનાઓ આવે છે. એટલે શારીરિક વેદનાને વ્યાધિ કહેવાય, માનસિક વેદનાને આધિ કહેવાય, અને ઊભી કરેલી અજ્ઞાનની બધી જે પીડાઓ છે એને શું કહેવાય? ઉપાધિ કહેવાય. એટલે આ સંસારમાં ક્યાંય પણ આધિ વ્યાધિને ઉપાધિ હોય તેનું કારણ ક્યાં છે? જાણીએ અજાણીએ કરેલી, આપણા દ્વારા થયેલી આ હિંસાના પરિણામે આપણા જીવનમાં દુઃખ છે. તો હવે આવા હિંસક ભાવોથી બચવું હોય, સંસારના દુઃખોનો અંત કરવો હોય, તો પરમાત્મા મને તમને માર્ગ બતાવે છે કે હવે વર્તમાન કાળમાં આપણા આયુષ્યનો બંધ પડવાની અત્યારે ઘણી મોટી સંભાવના છે. આયુષ્યનો કાળ કેટલો લાંબો હશે, ટૂંકો હશે, એ આયુષ્ય બંધાય ત્યારે નક્કી થાય, પણ કઈ ગતિમાં જવું એ પણ આયુષ્ય બંધાય ત્યારે નક્કી થાય છે. તો અત્યારે આ 8 દિવસમાં આયુષ્ય બંધની સંભાવના વધારે હોવાથી જીવાત્માને ખૂબ સાવધ રહેવા માટે, ખૂબ જાગૃત રહેવા માટે પરમાત્માએ આપણને આ માર્ગ બતાવ્યો, એમાં આપણા પર્યુષણના કર્તવ્યમાં એનો સમાવેશ કરી દીધો કે પર્યુષણના 8 દિવસ તારે શું કરવાનું છે? તારા આખા જીવનમાં સાવધાની તો હંમેશા રાખવી છે, પરંતુ અત્યારના દિવસોમાં તો આપણે વિશેષ સાવધાની રાખવાની છે. એટલે પહેલા દિવસને આપણે અમારી પળ તરીકે, એટલે આખા નગરની અંદર ઢંઢેરો પીટાવ્યો હતો, કલ્પસૂત્રમાં કથા છે, એની અંદર આપણે વાતો સાંભળી છે ને, કે કુમારપાળ મહારાજાએ પોતાના નગરની અંદર અમારી પળ વગડાવ્યો. અમારી એટલે કોઈને મારવું નહીં. કુમારપાળ મહારાજાનો એવો હુકમ હતો કે એના નગરમાં કોઈ પણ જીવની ક્યારેય કોઈ હત્યા કરવાની હિંમત નહોતું કરતું. એમાં કોઈ એક જીવે એક વખત ચૂને મારી હતી. કોને મારી હતી? ચૂને મારી હતી. એના ઉપરથી એને એટલો મોટો દંડ કરવામાં આવ્યો હતો, એને યુથિકા વિહાર નામે એક મોટી ઇમારત સંઘને અર્પણ કરવી પડી હતી. પણ કહેવાની વાત એ છે કે આવું અમારી પળ એમણે તો નગરમાં પડાવ્યો હતો, નગરમાં વગડાવ્યો હતો, પણ પ્રત્યેક આત્માએ પોતાના જીવનરૂપી નગરમાં આ અમારી કર્મો બગડાવવાનો છે. એટલે પેલા દિવસ ની અંદર આપણા કર્તવ્ય ની અંદર કહેવામાં આવ્યું છે કે જીવાત્મા તું સત્યમ પદમમ થાણમ મહાવીરેણ દેશીયમ અહિંસા નેવના દુઃખા સંવ શિવેશુ સંજવો સંવ ભૂયેશુ સંજવો. એટલે પ્રથમ સ્થાનમાં જ મહાવીરે જે કહ્યું છે કે અહિંસામાં નિપુણ આત્મા એ કેવું થવાનું છે, અહિંસામાં નિપુણ થવું છે. કેવી રીતે નિપુણ થવું છે તો કે આખા લોકના સર્વ પ્રાણી ભૂત જીવ તત્વ આ બધા પ્રત્યે તારો વ્યવહાર કેવો હોય, અહિંસામય હોય, એના કોઈ જીવ પ્રત્યે તારી ક્રૂરતા ન હોય. એટલે આવા જીવોને માટે આજના દિવસને આપણે અહિંસા દિવસ કહો, અહિંસાનો પર્વ કહો, અહિંસાનું કર્તવ્ય કહો, અહિંસા પ્રધાન કહો. એવા જીવને માટે પરમાત્માએ એ શ્રાવકનું પહેલું કર્તવ્ય જો હું ને તમે પરમાત્માની આજ્ઞામાં હોય, સિંહના શાસનમાં હોય, તો આપણું પહેલું કર્તવ્ય શું છે કે આપણા જીવનમાં હિંસાના કાર્યો આજ સુધી જે આપણે કર્યા છે એનો એક રાહ કરવો. એટલે પરમાત્મા પ્રજ્ઞાત્મા જે આગમમાં કહે છે પાપ ને પાપ માનો. શું કરો, ઘણા બધા જીવો એવા છે કે પાપ ને પાપ માનવા જ કર્યા નથી. આટલું તો કરવું જ પડે, આપણે જીવીએ તો ખાવું તો પડે ને, આપણે જીવીએ તો શ્વાસ લેવો પડે, આપણે જીવવું છે તો પાણી પીવું પડે. કબૂલ છે કે આપણા જીવવા માટે આપણે શ્વાસ લેવો પડે, ભોજન કરવું પડે, પાણી પીવું પડે, આપણો જીવન વ્યવહાર કરવો પડે. પણ આપણું કરવાનો આપણને અધિકાર છે, પણ બીજાના ભોગે કરવાનો આપણને કોઈ જીવે અધિકાર આપ્યો છે નથી આપ્યો ને. તો આપણે તો માનવું પડે કે આ બધું કરવાનો મને અધિકાર નથી, પણ હું બીજાના જીવનનો ભોગ લઈને મારા અધિકારનો ઉપયોગ કરું છું. એટલે પહેલા તો આ ભોગની અંદર આપણે નક્કી કરવું છે કે પાપ છે કે નહીં. આપણે પાપને માનીએ છીએ જો ઝેર છે કે નહીં, આપણે ઝેરને માનીએ છીએ. ઝેરને ઝેર માન્યા પછી કોઈ ઝેર પીધું ખરું, જેને આપઘાત કરવો એની વાત જુદી. બાકી સામાન્ય રીતે ઝેરને ઝેર જાણ્યા પછી કોઈ ઝેર પીતું નથી, પણ પાપને પાપ જાણ્યા પછી આપણે પાપ કરીએ છીએ નથી કરતા. તેનો અર્થ એ થયો ને કે આપણે પાપને પાપ જાણ્યું છે પણ પાપને પાપ માન્યો નથી. જાણકારો એટલે શું, ઇન્ફોર્મેશન લેવલ, માહિતી મળી છે કે આ ઝેર છે, પણ આપણે માન્યું ન હોય કે આ ઝેરથી મરી જવાય તો આપણે ઝેરમાં ખતરો કરીએ. પણ જયારે જાણ્યું પણ ખરું અને માન્યું પણ ખરું પછી આપણે કદી કરતા નથી. તો હવે આપણે આપણી જાતને પૂછો કે આપણે પાપને પાપ જાણ્યું પણ પાપને પાપ માન્યું ખરું, નથી માન્યું. જાણવા છતાં માન્યું નથી. જો માન્યતામાં આવે ને તો એ આપણા કાર્યમાં આવી જ જાય. એટલે પરમાત્માએ કીધું છે એક વાર તું સમ્યક દ્રષ્ટિકા, સમ્યક દર્શન એટલે યથાર્થ સમજણ, શ્રદ્ધાપૂર્વક માન. જાણવું માત્ર જાણવા લેવલે નહીં પણ શ્રદ્ધામાં બેસી જાય તો આપણે અવશ્ય એક વખત મોક્ષે જાય. મોક્ષ લેવો સહેલો કે સંકિત પામવું સહેલું, મોક્ષ લેવો સહેલો કે સંકિત પામવું સહેલું? નાની બધા એમ કહેશે કે મોક્ષ લેવો તો બહુ મુશ્કેલ છે, ત્યારે નાની કહેશે કે મોક્ષ પામવા માટે કોઈ પણ જીવાત્મા એક વાર જો તમને દર્શન થયું હોય તે જીવાત્માને મોક્ષે જવા માટે અર્ધા પુગલ પરાવર્તન એટલે કાળની મર્યાદા છે. એમાં તો એ જીવનો શું થઈ જાય, અવશ્ય મોક્ષ થઈ જાય. કોઈ જીવને તમને દર્શન થાય ને પછી એનો એક રેન્જ છે કે આ રેન્જમાં આવી ગયા એટલે એનો મોક્ષ વધુમાં વધુ અર્ધ પુગલ, ઓછામાં ઓછો તો બે ઘડીમાં થાય. એક વાર જીવ સંકિત દ્રષ્ટિ થાય અને જો એ આત્મા તરત જ પોતાનો પુરુષાર્થ ઉપાડે તો બે જ ઘડીમાં મુક્ત રહી જાય. પણ જો પુરુષાર્થ ન પણ ઉપડે તો પણ વધુમાં વધુ અર્ધ પુદગલ પરાવર્તન મોક્ષ થઈ જાય. પણ મારો ને તમારો આજ સુધી મોક્ષ નથી થયો એનો અર્થ એ છે ને કે આપણને સંકિત નથી. જો ક્યારેય સંકિત થયું હોય તો આપણે અર્ધ પુદગલમાં તો મોક્ષે પહોંચી જાઓ. તો મોક્ષે જવા માટે માત્ર અર્ધો પુદગલ પરાવર્તન નો કાળ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાય, પણ સંકિત પામવા માટે આપણો કેટલો કાળ, અનંતો કાળ પણ પર્યાપ્ત નથી. હજુ પણ આ ભોગમાં જો આપણે સંકિત ન પામ્યા, સમજી એટલે કોઈ એવી જટિલ સમસ્યા નથી. સમજી એટલે આપણે ન સમજી શકીએ, આપણે ન માની શકીએ એવી કોઈ કઠિન વાત નથી. એક વખત આપણે પરમાત્માની હા માં હા કહેતા શીખવું પડે. શું કરવું પડે બેન? આપણે પરમાત્માને ચેલેન્જ કરીએ. શું કહીએ છીએ? હમણાં એમ કહેવામાં આવે છે કે એક ઉપવાસમાં 1000 વર્ષમાં નાસી નો નેરવ્યો, જેટલા અસાતા વેદની કર્મ ખપાવે એક નર્કમાં રહેલો નારકીનો જીવ 1000 વર્ષમાં જેટલા અશુભ કર્મ ખપાવે એટલા અશુભ કર્મ ના દલીકો એક ઉપવાસમાં ખરી જાય છે. આવી વાત સાંભળીએ તો આપણે લાગે કે આ મહાવીર નું માર્કેટિંગ લાગે. શું લાગે? એને ઉપવાસ નો માલ ખપાવો તો નતો. આ મહાવીર નું માર્કેટિંગ નથી. નાની ના જ્ઞાન માં દેખાયેલું સત્ય છે, નાની ના જ્ઞાન માં દેખાયેલું સત્ય છે, અને નાની ના જ્ઞાન માં દેખાયેલું તત્વ છે કે કોઈ પણ જીવને પરાધીનપણે બધું જ સહન થઈ શકે છે. પણ એ જ જીવને સ્વાધીનપણે જો સહન કરવાનું હોય તો એ જીવાત્માને ઘણું ઘણું કઠિન છે. એટલે જયારે તમે તમે નર્કમાં હોય ને ત્યારે આપણી પાસે બીજો વિકલ્પ નથી, આપણી પાસે બીજી ચોઈસ નથી, એટલે આપણે એ વેદના ભોગવી લઈએ. પણ જયારે આપણે આજે અહીંયા બેઠા છીએ, આપણે સ્વાધીન છીએ. હમણાં ગરમી સખત થવા માંડે તો આપણે એસી ચાલુ કર્યા વિના રહીએ નથી રહેતા. એટલે કે જયારે સ્વાધીન હોય, હાથમાં શક્તિ હોય, આપણે કરી શકીએ હોય, ત્યારે કોઈ પણ વસ્તુ સહન કરવી ડિફિકલ્ટ છે. પણ જયારે મજબૂરીમાં હોય તો આપણે પરાધીનપણે બધું કરીએ છીએ. એટલે પરાધીનપણે કરવામાં શરીરને વેદના તો એટલી થાય, પણ મનની તાકાત સ્વાધીનપણે કરવામાં વધારે લાગે છે. એટલે એક ઉપવાસ કરી જુઓ. આપણી સામે બધું ભોજન હોય, બધી ખાવાની સત્તા હોય, ખાવાની મરજી હોય, અનુકૂળતા હોય, અને છતાં પણ ઉપવાસ કરવો, એના માટે કેટલું આત્મવીર્ય લગાડવું પડે. શું લગાડવું પડે? આત્મવીર્ય લગાડવું પડે. આ આત્મવીર્ય લગાડવાને કારણે અનંત કર્મો નો નાશ થઈ શકે છે. હવે આ ભવની અંદર જે વાત પરમાત્માએ આપણને સમજાવી છે એ માનીને આપણે એનો અમલ કરવો છે કે પરમાત્માની સાથે હજી પણ આપણે ડિબેટ કરવી છે? શું કરવાનું? આગોમાં સહેલું શું છે? ભાઈ નાની કે છે તું કાં નાની સા અને કાં નાની ના કરણે જાય, કાં તું પોતે આ રહસ્યો પામી જાય, અને કરી જો આ રહસ્યો શોધતા ન આવડો તો આગો પૂરતું શું કરી લે? નાની ના કરણે જાય. એટલે આપણે આ ભાવ ની અંદર શ્રદ્ધાપૂર્વક પરમાત્માએ માત્ર શ્રદ્ધાથી નથી કહ્યું, પરમાત્માએ તો પામીને કહ્યું છે, જાણીને કહ્યું છે, પ્રત્યક્ષ કરીને કહ્યું છે. એટલે હવે આ ભાવ ની અંદર આપણે પાપને પાપ માનો, પાપથી પાછા વળો, અને પાપ ન કરવાના પ્રત્યાખ્યાન કરો. ત્રણ રીતે કરવું પડશે. શું કરવું પડશે? એમને આપણે પ્રતિક્રમણ કર્યું ને, ગયા કાળનું પ્રતિક્રમણ, એટલે મેં પાપ કર્યા છે એનો એકરા. પછી વર્તમાન કાળનો સંવત, એટલે પાપથી પાછા વળ્યા, પાપને અટકાવ્યા, અને આવતા કાળના પછકા, એટલે મેં પાપને પાપ માન્યું છે, વર્તમાનમાં હું પાપ કરતો નથી, અને ભવિષ્યમાં પણ શું નહીં કરું? પાપનો ક્યારેય પણ હું અમલ નહીં કરું. આવી ભાવના કરે ને તે વખતે સંકિતનું વાવેતર થાય. શું થાય? આપણા જીવનમાં સંકિત પામવું છે તો આપણા જીવનની અંદર આપણે પાપને પાપ માનવું છે, પાપથી પાછા વળવું છે, અને પાપ ન કરવાના પ્રત્યાખ્યાન કરવા છે. તો આવું કરનારા જીવો પરમાત્માને માર્ગે આત્માના કલ્યાણમાં હંમેશા આગળ વધવાના છે. અમારી પડહ એટલે આત્માની અંદર કરુણાનો ઝરહડતો દીવડો પ્રગટાવવાની તક. અમારી પડહ એટલે શું? કે મારા આત્મામાં આજથી હું કરુણાનો દીવડો જણાવું, ઝરહડાવું છું. હવે આપણા આત્મામાં કરુણા જાગી એનું પ્રતીક છે, એનું પરિણામ છે. તમારા આત્મામાં કરુણા છે તેનો આપણે અભિવ્યક્તિ છે, એનું એક્સપ્રેશન, એનું આઉટપુટ છે. ઇનપુટ નું આઉટપુટ ચાલે ને. તો શ્રાવક જયારે પાપ કરે, સંસારની અંદર એનાથી કોઈ પાપ થાય, તો જયારે કોઈનો ધગધગતી લોહી ઉપર પગ મુકાઈ ગયો હોય તેના ઉપર એ પગ કેટલી વખત રાખી, કલ્પના કરે કે આપણો પગ અંધારા ઉપર પડી જશે. હવે એ વખતે આપણે અંધારા ઉપર પગ કેટલી વાર રાખી શકે? આપણી ભાવના શું હોય? ક્યારે જલ્દી હું પગ ઉપાડી લઉં, ભાવના હોય છે ને એવી રીતે શ્રાવક સંસારમાં હોય એને સંસારના પાપ કરવા પડતા હોય. સંસારના જીવનની અંદર જીવતા જીવતા આપણે અનેક પ્રકારના આરંભ સમારંભ કરવા પડે છે. એ વખતે આપણો પગ ધબધબતી લોહી ઉપર મુકાયો છે એવી વેદના આપણને થાય છે કે કરતી વખતે એમાં ઓટ પ્રોત થઈ જાય છે. ઓટપ્રોત થાય છે તો જ્ઞાની કહે છે આનું શ્રાવક કોણ ન કહેવાય. આની અંદર માન્યું છે ન કહેવાય, જાણ્યું છે કહેવાય. આમાં પાપ છે જાણ્યું છે, પણ આમાં પાપ છે માન્યું નથી. તો હવે આપણી શરૂઆત છે કેવી રીતે કરવી છે? પાપ ને પાપ માનો, માત્ર જાણો નહીં, અને માન્યા પછી પાપ થી બચવાનો પ્રયત્ન કરો. આ સંસારની અંદર એન્થની થોમસ, એને બીબીસી લંડન ઉપરથી એક વાર ડિક્લેર કર્યું હતું ભાઈ કે જીવોનો જીવ પ્રત્યેનો વ્યવહાર શું છે એ મને ભારતમાં જોવા મળ્યું. ક્યાં જોવા મળ્યું તો ખબર? અમદાવાદની એક આપણી જૈન સંસ્થામાં, કે ત્યાં જીવાતખાનું હતું. જીવાતખાનું સાંભળ્યું છે? આપણે ત્યાં પેલા અનાજ આપણે ભરીએ, 12 મહિનાના અનાજો મોટે ભાગે લેવામાં આવતા. એમાં ચોમાસું આવે એ વખતે લગભગ સિઝન પૂરી થવાની હોય, પાછો શિયાળામાં નવો પાક આવે, પણ ચોમાસું આવે ને ત્યાર પછી ધાન્યમાં અનેક પ્રકારના ઈયળ ધનેડા વગેરે થઈ જાય. તો આપણા વડીલો શું કરતા? એને ચારતા નથી, અને ચાર્યા પછી જે જીરાત નીકળે એને શું કરતા? કચરામાં ફેંકી દેતા. શું કરતા? હે, બાર છૂટામાં ન નાખતા, એ આપણે નાખવા મળ્યા. ઘરમાં માટલું રાખતા, શું રાખતા? માટલું રાખતા, અને એ માટલાની અંદર એને નાખતા, એમાં થોડું ધાન્ય પણ નાખી દેતા, અને એના ઉપર કપડું બાંધી દેતા, કે જેથી કરીને એ નીકળેલી જીવા ભૂખી તરફી મરી ન જાય. કે જે જીવ જેમાં ઉત્પન્ન થાય ને એની પ્રકૃતિ કહેવાય. ઘઉંમાં બનેલું ધનેડું કે ઈયળ, એની પ્રકૃતિ એવી હોય એ માત્ર ઘઉંનું જ ભોજન કરીને જીવી શકે. એ બહાર નીકળી જાય ને પછી એ બીજો કશો ખોરાક ખાઈ ન શકે. એની પ્રકૃતિ એની હોય. આપણી આસક્તિ જેવા હોય ને, જેમાં પ્રીતિ તેમાં ઉત્પત્તિ. તો વિચાર કરશો આ એટલી ઊંડી કેવી છે. આની અંદર અંદરની પરંપરા એવી છે કે મને ને તમને જે પદાર્થનું આકર્ષણ હોય, મને આ બહુ ભાવે, મારે આ ખાવું છે, જીવનભર ખાવું છે, મરતા સુધી ખાવું છે, એવી પ્રીતિ થઈ જાય કે હી કૃષ્ણ અધૂરી રહી જાય, અને પરિણામે એમાં એનો પાછો જન્મ થઈ જાય, અને જન્મ્યા પછી એ આખો ભાવ એને ખાયા કરે, અને આખો ભાવ એમાં ને એમાં મરણ પણ પામે. હવે એ જીવ ધાન્યનું ધનેડું, એ ધનેડાના ભાવમાં, ઈયળના ભાવમાં આસક્તિ છોડી શકે? તો ક્યાંય છે એ જીવ એક પછી ભાવ કરે. એની અંદરમાં એને જ્યાં સુધી મનુષ્યનો ભાવ ન મળે ત્યાં સુધી એમાં વિચાર શક્તિ પણ આવે નહીં, અને વિચાર શક્તિ આવે તો પણ જ્યાં સુધી સન્માર્ગ ન મળે, જીવનો શરણ ન મળે, જ્ઞાનીનો માર્ગ ન મળે ત્યાં સુધી એમાં એમાં એ આસક્ત થાય. જો આપણે બધા કેટલા આનંદ સાધન કરીએ ખબર છે? કોઈ રેસ્ટોરન્ટમાં ગયા, કોઈ જગાએ ખાવા ગયા, કદાચ આપણને બહુ ભાવ્યું, એટલે ખાતા ખાતા તો ગમ્યું, પણ પાછી એની પ્રશંસા પણ કરી. બીજા બે ચાર જણાને કહીએ ને કે ત્યાં તો બહુ સારું મળે છે, તમે એક વાર સેવા છો, અને નીકળ્યા ત્યારે પણ વિચાર કરી જાય પાછા કે બીજી વાર પાછું આવવા જેવું ખરું, આવીએ કે ના આવીએ. કદાચ આપણું આયુષ્ય અંદર બીજી વાર ન આવીએ પેલા પૂરું થઈ જાય એવું બને કે ન બને, બેન, તો પણ એના પ્રત્યેની મમતા નો કાળ આપણો અનુબંધ છોડી દે, એટલે ફરી ફરીને ત્યાં જાય. પછી ત્યાં કીડો બનીને પણ જઈએ, વેઇટર બનીને પણ જઈએ, એ ધાન્યનો પોતાનો અંશ બનીને પણ જઈએ, પણ આપણું એની સાથે અનુબંધ થાય. જો આપણે જે શ્રાવક આચાર્યની વાત કરીએ છીએ ને, એની અંદર આપણે એક નિયમ કરવાના છે, એક અનાજીનો તંતુ કાપવાનો છે, કે જેથી કરીને આપણું જીવન વારંવાર પુનર્જન્મમાં ન જાય. એટલે અહીંયા આવો જીવ ધનેડું વગેરે છે એ પોતાના જીવનને એમાં એમાં પૂરું કરે, અને આ ભાવ વખતે એનું પાછો આયુષ્યનો બંધ પડે તે પહેલા એનું કનેક્શન કપાતું નથી, એટલે એની પરંપરા ત્યાં સુધી ચાલે જ્યાં સુધી મનુષ્યનો બહુ પાછો ન મળે, અને સમજણ પૂર્વક આ વોસર આવે નહીં, એનું કનેક્શન કાપે નહીં ત્યાં સુધી અનંત કાળથી ચાલી આવતી પરંપરા આગળ વધે. પેલી વાત તમને યાદ હશે કદાચ, કે સાધુ હતા તાપક સંન્યાસી, એને તપ કરતા કરતા માસકમળ ના કારણે માસકમળ, પણ હિન્દુ તાપસ છે એટલે કે જૈન મુનિ નથી, એટલે એને ફળ ફૂલ ખાવાનો આધાર છે. એટલે આવા ઝૂંપડીમાં જંગલમાં આવો મોટો રાજકુમાર છતાં પણ વૈભવ છોડીને તાપસ બનીને એક ઝૂંપડી મારીને તપ કરે, તપ કરતા કરતા એક મહિનો પૂરો થાય એટલે વૃક્ષમાંથી ખરેલા, વૃક્ષમાંથી મળેલા થોડા ફળો વડે પારણું કરીને પાછું માસકમળ કરી નાખે, આવું તપ કરે છે. આમાં એક વખત એવું બને છે કે જયારે એનું માસકમળ પૂરું થવાનું હતું, બે ત્રણ દિવસ બાકી હતા, અને એ વખતે એને આંખ ખુલતાની સાથે ઝૂંપડીની સામે એક બોરડીનું ઝાડ છે, એ બોરડીમાં એક પાકું બોર એને સામે જ નજર ફાલે જોઈ, અને એ વખતે અંદરમાં બોર પ્રત્યે એની જે ખાવાની એક વૃત્તિ જે ઘણા જન્મ પહેલાની ચાલી આવતી હશે એના કારણે એને તપમાં પણ વિકલ્પ આવ્યો કે હું પારણાને દિવસે આ બોર વડે ભોજન કરીશ. જો આપણે બધા તપ કરશું ને અથાય આવશે, સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થશે અને રાત્રે સુવાની તૈયારી કરશું એટલે સવારના પોરમાં મગનું પાણી, ગુંદની રાબડી, આ બધા વિકલ્પો આવવા માંડશે જ નહીં. હવે તો કે છે ને રાતના હજી તો આઠમો દિવસ થઈ ને, ત્યાં બાળકો શું કરવા માંડશે, SMS કરશે કાલ ટાકો બેલમાં જવું છે કે પીઝા કરે કે ના કરે. બેન જુઓ, આઠ આઠ દિવસ સુધી તપ કરી પણ અંદરમાં આસક્તિનો તંતુ ના કપાયો. મેં તમે આવી અપરામ નિર્જાવો અનંત વાત કરી છે, તો આ તાપસે પણ આવો વિકલ્પ કર્યો હતો કે પારણા ના દિવસે થાય, એમ નથી કીધું કે અત્યારે થાય. લો તપમાં એને આવું કોઈ ખંડન ન કર્યું, પણ યોગાનુયોગ એ જ રાખે એનું મૃત્યુ થયું, તાપસનું મરણ થયું. હવે તાપસનું તપ એટલું હતું કે કર્મ સત્તાએ વિચાર કરવો પડ્યો કે આ તાપસની પાસે અઢળક પુણ્ય છે, આવા કેટલા માસકમળ કર્યા છે, એને તો દેવગતિમાં જ મોકલવા છે. તો બીજી બાજુથી કર્મ સત્તા કહે છે કે દેવગતિમાં જાશે તો પેલી બોર ખાવાની ઈચ્છા ક્યાંથી પૂરી થશે, કારણ કે બોર તો અવધારી શુદ્ધલ છે અને દેવલોકના દેવતા વૈષ્ણવી શરીરધારી છે, એને આ બોર ખાઈ ન શકાય. કાટલી નાની ઈચ્છા આવા મહા તપસ્વીના પુણ્ય સામે વર્કઆઉટ ન થાય એ તો ન ચાલે. તો કે તો ચાલો આપણે એને મનુષ્ય બનાવીએ, બીજો વિકલ્પ મનુષ્યનો. તો મનુષ્ય 9 મહિના ગર્ભમાં રહે ત્યાં સુધી બોર રહે ખરું, તો શું કરું, આ બોર ખવડાવવું છે, પુણ્ય મળે. જો આટલું પુણ્ય છે ને સામે આટલી નાની ઈચ્છા છે, ત્યારે આખરે કર્મ કરતા નક્કી કર્યું કે બોરમાં કીડો બનાવી દો. શું બનાવ્યું? જન્મતાની સાથે બોર કાઢ્યું, એના વડે શરીર બન્યું, એમાં જ રહ્યો આખો આખો કાળ એ બોર ખાય, અને એમાં જ બોર સુકાવા માંડે ને કીડો પણ સુકાઈ જાય. આ તૃષ્ણા છે, આ જંખના છે, આ ઈચ્છા છે, આ અણસમજણ છે, આ અજ્ઞાન છે. તો જ્ઞાની મને તમને કહે છે કે આવી જીવાતોને ભેગી કરવામાં આવતી અને એક માટલામાં ભરવામાં આવતી અને ત્યાર પછી સંઘ તરફથી એવી વ્યવસ્થા હોય કે હર મહિને એક વખત કે બે વખત એક માણસ નીકળે અને બધાના ઘરેથી આ જીવાત લાવે છે, અને ત્યાં મોટી કોઠીઓ રાખવામાં આવતી, એમાં એ જીવાતને નાખી અને પ્રત્યેક જીવને એનું આયુષ્ય હોય ત્યાં સુધી જીવવાની તપ આપતા. આવી જૈનોની જૈન હતી. આ બીબીસી લંડન ઉપરથી ડિક્લેર કરનારા એવા એન્થની થોમસે જાહેર કર્યું હતું કે આ રીતે ભારતમાં મેં જીવોનો જીવ પ્રત્યેનો વ્યવહાર શું હોય તે જાણ્યું હતું. અને એક બ્રેડલે મિલર નામનો જાણીતા વિદ્વાન કહે છે કે બાળકને આપણે ઈયર ઉપર પગ મૂકવાનું જ્યારે ના કહીએ છીએ ત્યારે એ બાળક માટે વધારે મૂલ્યવાન છે કે ઈયર માટે વધારે મૂલ્યવાન છે. તો વ્યવહાર દ્રષ્ટિએ એમ કહેવાય કે આપણે ઈયરને બચાવીએ. શું કર્યું કહેવાય છે? ઈયરને બચાવીએ. પણ બ્રેડલે મિલર જાણે છે કે આપણે માત્ર ઈયર નથી બચાવી, આપણા બાળકને ભેગું બચાવીએ છીએ. કારણ કે આજે આ ઈયરને મારી તો બીજા કોઈ ભાવમાં આ ઈયર વડે આ બાળકને મળવું પડે કે ના મળવું પડે, મળવું પડે. જો ભારતીય સંસ્કૃતિ અને એમાં પણ જયારે જૈનની સંસ્કૃતિ આવે ત્યારે જ્ઞાની કહે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ હિંસા તરફ જૈનોને જાગૃત કરવામાં આવ્યા છે. એટલે વિશ્વમાં તો આવા પ્રસંગો આપણે જગતના દાખલા એટલા માટે આપીએ છીએ, જૈનો ના દાખલા તો આપણી પાસે આગમના પાને પાને છે, પણ વિશ્વના અત્યારનો સમય એવો છે કે જૈનની વાતો કરીએ ને તો કે આ તો છોકરીમાં લખેલું છે, પણ અત્યારના સાયન્ટિસ્ટ ની વાત કરીએ તો બધાને શું લાગે, વધારે પ્રેક્ટિકલ લાગે છે. ચીનમાં એમ કહેવાય છે કે એક વાર ક્ષેત્રમાં ચકલાઓ એટલે સિરિયા અનાજ ખાઈ જતી હતી એટલે બધી ચકલી મારી નાખવામાં આવી, તો એના કારણે દુકાળ પડ્યો. ઇકોલોજી નો નિયમ છે કે કોઈ પણ એક સૃષ્ટિ નો એક જીવાણુ એક જીવ પ્રજાતિ જેનો નાશ થઈ જાય તો આખી ચેન તૂટી જાય કે ના તૂટી જાય. તો હું ને તમે આ જગત માટે તો અકલ્યાણ નિમિત્ત બની, પણ આપણા માટે સૌથી વધારે આત્માના દ્રોહ ની વાત છે, આત્માના અકલ્યાણ ની વાત છે. તો જૈન જગત ની અંદર મને તમને આખી ચેન બતાવવામાં આવી છે કે મેં તમે અનાદિ અનંત ભૂતકાળથી આજ સુધી આત્મામાં કરુણાનો દીવડો નથી પ્રગટાવ્યો. એટલે અમારી પોઢ વગડાવવો છે તો ક્યાં વગડાવવો છે, આપણા આત્મામાં અમારી પોઢ વગડાવવો છે. અને જ્યાં સુધી આપણું જીવન ચાલે ત્યાં સુધી આપણે પૂર્ણ રીતે પાપથી ન બચી શકીએ તો પણ પાપથી બચવાના પ્રયત્ન રૂપે આપણે એવો પ્રારંભ કરવો છે કે મને ને તમને જેટલા પણ પાપ લાગે છે એ પાપમાં આપણે જેટલા પાપ કરીએ ને લાગે ને એ બધા તો અર્થદંડ કહેવાય, પણ જે નથી કરતા અને આપણને પાપ લાગે છે એને શું કહેવાય, અનર્થાદંડ કહેવાય. એટલે ભગવાન નો શ્રાવક આવા અનર્થાદંડ ના પાપ થી બચે. આજ દિવસમાં આપણે શું કરવાનું છે, અનર્થાદંડ ના પાપ થી બચવું છે. જો ભગવાન મહાવીર સ્વામી આદિના ઋષભદેવ વચ્ચેના 22 22 તીર્થંકર એ બધા તીર્થંકરો એ 1000 વર્ષ સુધી ભગવાન ઋષભદેવ સાધના કરી અને કેવળ જ્ઞાન કેવળ દર્શન કર્યા છે. કેટલા વર્ષ લાગ્યા હતા ભગવાન? 1000 વર્ષ. અને મહાવીર સ્વામી ને કેટલા વર્ષ લાગ્યા હતા? 12.5 વર્ષ. અને મલ્લીનાથ ભગવાન ને તો માત્ર 1 દિવસ લાગ્યો. સવારે કેમ લીધો ને સાંજે કેમ લીધો? ચાહે 1000 વર્ષ લાગ્યા કે ચાહે 12.5 વર્ષ લાગ્યા કે ચાહે 1 દિવસ લાગ્યો, પણ કેવડી બન્યા પછી દરેક પરમાત્મા એ જગત ને જે બોધ આપ્યો એનો પહેલો શબ્દ તો શું હતો? માહણો માહણો માહણો. જગત ના જીવો હત્યા ન કરો. અને આ માહણો શબ્દ નો અર્થ એવો હતો કે સાંભળતાની સાથે અનેક એવા ભવ્યાત્માઓ ત્યારે ત્યારે ઉભા થઈ જાય અને શું કે, પરમાત્મા મને શું કરાવો, પંચમહાવ્રત ધારણ કરાવો. ભગવાન ની પેલી દેશ ના નિષ્ફળ એમ કહેવાય છે ને, જાણો છો કે ભગવાન મહાવીર સ્વામી ના અચેરા, અચેરા એટલે આશ્ચર્ય, એવા 10 આશ્ચર્ય છે કે જે આ 24 થી વાંચ્યા હોય એમાં વધુમાં વધુ આશ્ચર્ય ભગવાન મહાવીર સ્વામી ના કાળ માં છે. એમાં એક આશ્ચર્ય હતું કે ભગવાન જયારે દેશના આપે એને એ વખતે ત્યાં ને ત્યાં કોઈ ને કોઈ જીવ આવીને પરમાત્મા ના આ બોધ માંથી ત્યાં ત્યાં સાધુ પણ સ્વીકારી લીધું. ત્યારે ભગવાને જયારે પહેલી દેશના આપી ને એ સાંજનો સમય હતો અને એ વખતે માત્ર દેવતાઓને ખબર પડી. શું ખબર પડી? ભગવાન ના કોઈ પણ દેવો ના. ભગવાન ને જયારે કેવળ જ્ઞાન થાય, ભગવાન ના 5 કલ્યાણક છે ને, જન્મ કલ્યાણક, એના પેલા ગર્ભ કલ્યાણક એટલે કેવળ કલ્યાણક કહેવાય, જ્યાંથી મૃત્યુ પામી ને આવે, પછી ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક એટલે ગર્ભ કલ્યાણક, પછી જન્મ કલ્યાણક, ત્યાર પછી દીક્ષા કલ્યાણક, પછી કેવળ કલ્યાણક અને ત્યાર પછી નિર્વાણ કલ્યાણક. આ બધાની જાણ કોને થાય? દેવતાઓને થાય, અવધિક જ્ઞાન માં દેખાય. પછી આપણે તમે સ્નાત્ર ભણાવો છો ત્યારે ગાવ છો ને કે પડ વસ્તુ હોતા ઘંટ વાગે અને દેવતાઓને જાણ થાય કે આ રીતે પરમાત્મા પ્રત્યા છે ચાલો, તો એની જાણ દેવતાઓ જગત ને કરે. પણ જયારે ભગવાન ને કેવળ જ્ઞાન થયું ત્યારે બધા જ મનુષ્યોને કોઈને જાણ નથી, માત્ર દેવતાઓને જાણ છે એટલે દેવતાના ટોળા આવી જાય અને સમર્થન રચાઈ જાય એટલે ભગવાનની વાણી તો સહજ રીતે નીકળે. પણ દેવતાઓ ક્યારે પણ શું નથી કરી શકતા? ત્યાગ નથી કરી શકતા, સંયમ નથી કરી શકતા, વ્રત પ્રત્યાખ્યાન નથી કરી શકતા. આજે હું ને તમે પામર માં પામર છીએ, ભલે આપણી શક્તિ અતિ અલ્પ છે, આપણે હાડ માસ ના બનેલા અને આપણી પાસે શરીર બળ પણ એવું નથી, સંગ્રહણ બળ પણ એવું નથી. પણ આજે આપણે નૌકા સિદ્ધ વ્યાખ્યાન કરીએ કે આપણે રાત્રિનો ચોર્યાનો પછાનો ભાવ કર્યો હોય ને કર્યા હોય, પણ અત્યારે કદાચ સર્વાંગ સિદ્ધના દેવતા પણ આ પરિસર પર્વ આરાધના ચાલી રહી છે. અત્યારે તમારા ઉપરથી અનેક પ્રકારે દેવ વિમાનો પસાર થઈ ગયા છે. હું તમે અત્યારે દેખાય છે ને, તમને કે મને દેખાતું નથી, પણ આપણી આસપાસમાં અસંખ્ય દેવતાઓ જંતર વગેરે એનું આવાગમન ચાલુ છે. એ લોકો તમને જોઈ રહ્યા છે કે આ જીવો હમણાં પ્રતિક્રમણ કરીને ઉઠ્યા. આમાંના કેટલાય જીવોને ઉપવાસ છે, કોઈને એકાસણું છે, કોઈને બેસણું છે, કશુંક છે. એ વખતે હાથ જોઈને ધન્યવાદ કરે છે. તમો મંગલ મુકિતમ અહિંસા સંજમોતવો દેવા વિતમ નમન સંતી શસ્ત્ર તમે સયામણો. શું કે છે? અહિંસા સંજમોતવો. ધર્મ મંગલ છે, ઉત્કૃષ્ટ છે. કયો ધર્મ? તો કે જેમાં અહિંસા છે, સંયમ છે ને તપ છે. આવા અહિંસા સંયમ ને તપમય ધર્મમાં રહેનારા પ્રત્યેક દુરાત્માને દેવતાઓ વંદન કરે છે. આ હું એક્ઝાગરેશન નથી કરતી. ગુરુ ભગવાન તો આગમના આધારે કહે છે કે અત્યારે અસંખ્ય દેવતાઓ તારા વેદના વચ્ચે પીડાઈ રહ્યા છે કે આવા પાવન દિવસો, આવા સંવત્સરી જેવા પર્વાધિરાજ પર્વની શરૂઆતના દિવસો, આની અંદરમાં અનંતા કર્મો ક્ષય કરનારા આ માનવોને ધન્ય છે. તે એક નૌકાથી પ્રત્યાખ્યાન પણ કરી શકે ન કરી શકે, પણ કોણ કરી શકે? આ મનુષ્ય કરી શકે. એટલે દેવતા પાસે ગમે એટલું જ્ઞાન હોય, અત્યારે સંવત્સરમાં જઈને બેઠા હોય, સાક્ષાત દેવતાઓ બધા જેની પાસે એટલી સગવડ છે કે આજે દેવતાઓને અવધિ જ્ઞાન વડે ભગવાન જ્યાં સંવત્સરમાં દેશના આપતા હોય ત્યાં પોતાના દેવશૈયામાં બેઠા બેઠા પણ ભગવાનની વાણી સંભળાય કે ન સંભળાય, સંભળાતી હોય કે ના સંભળાતી હોય, એને તો તમારે તો ડ્રાઈવ કરીને આવવું પડે. એને દેવ વિમાન છે, એની અંદર પોતાને મનના વેગ પ્રમાણે એનું મન છે ને કે 2 મિનિટમાં પહોંચ્યું, તેનું દેવ વિમાન એને 2 મિનિટમાં પહોંચાડે, અને 12 મિનિટમાં ઈચ્છે તો 12 મિનિટમાં પહોંચાડે. એટલે આપણા કરતા ઘણી સરળતા છે, તો પણ એને મનુષ્ય ક્ષેત્રમાં આવવું આપણા કરતા વધુ ડિફિકલ્ટ લાગે. કારણ કે મનુષ્ય ક્ષેત્રની દુર્ગંધ કેટલી ઉછળે, 500 જો છે. આપણે દેવલોકમાં આજે વર્તમાનમાં દેવો અહીંયા આવતા નથી, એનું કારણ આપણા હિન પુણ્ય પણ છે, અને બીજું કારણ એ છે કે આ મનુષ્ય ક્ષેત્ર એ ઔદારિક શરીરનું બનેલું છે. પશુ પંખી પ્રાણી ઝાડ પાન આપણે બધા આના ઔદારિક શરીર છે, ને ઔદારિક પુગલો સડી જાય, ગળી જાય અને નાશ પામે. એટલે તમે કોઈ ખાડી પાસેથી પસાર થાવ તો ત્યાં માછલાઓ સુકાઈ જાય, એના પરિણામે શું આવે? સ્મેલ આવે. તમે બોમ્બેમાં કદાચ સાયન બાજુથી પસાર થયા હશો, તેને અનુભવ કર્યો હોય ને, તો ત્યાં ખાડીમાંથી કેટલી તીવ્ર વાત આવતી, એવી જ રીતે, કારણ કે ત્યાં માછલાઓ અંદર મળીને સુકાઈ જાય એની વાત આવે. તો હું ને તમે પણ આટલા સ્મશાનોમાં ચિત્તાવો પડે છે, આટલા પશુ પંખી ને પ્રાણીઓ જે જંગલમાં દટાઈ જાય છે, મરી જાય છે, સડી જાય છે, આટલા વૃક્ષોના પાન પત્તા ખરે છે એ પણ સડે છે, આ બધાની એક તીવ્ર દુર્ગંધ ભૂમિથી 500 યોજન સુધી ઉછળે છે. એટલે દેવ વિમાનો ત્યાંથી પસાર થાય ને, એને ભયંકર દુર્ગંધ છાપાય. કારણ કે એના શરીર વૈકળી છે, એના શરીરમાં લોહી માંસ વગેરે નથી, એટલે ત્યાં દુર્ગંધ પણ નથી. તો પણ દેવતાઓ મનુષ્ય ક્ષેત્રમાં આવે છે તો કોના માટે આવે છે? પરમાત્માના સંવત્સરમાં આવે છે. એને તો એવી સગવડ છે કે ત્યાં બેઠા બેઠા પણ ભગવાનની વાણી પણ સંભળાય. આપણે ઓનલાઈન જોવું પડે ને, એને તો અવધિક જ્ઞાનમાં દેખાય. તો પણ દેવતા શું કામ આવે છે? અનુમોદના કરવા આવે છે, વંદન કરવા આવે છે, પોતાનો પશ્ચાતાપ કરવા આવે છે કે આ ક્ષેત્રમાં હતો ત્યારે મેં ધર્મ કર્યો નહીં. દેવતાઓના 3 પશ્ચાતાપ થાણાજી આગમના 3જા સ્થાનમાં ભગવાને બતાવ્યા છે. દેવતાનો પહેલો પશ્ચાતાપ છે, અહો પરમાત્મા જયારે હું મનુષ્યમાં હતો ત્યારે મેં દ્વાદશાંગી નો અભ્યાસ ન કર્યો. દ્વાદશાંગી એટલે ખીનની વાણી. જો મારી તમારી સામે મોજુદ છે, આપણને ઉપલબ્ધ છે, આપણે કરી શકીએ છીએ, આપણે બુદ્ધિમાન છીએ, સાધનો પણ પેલા નતા મળતા, આજ તો સાધન પણ ઉપલબ્ધ છે, પણ માત્ર આપણને પ્રમાદ છે. આજે ઓફિસ માં જોબ કરતા હોય, ત્યાં વર્ક કરો છો, ત્યાં ટ્રેનિંગ કરવાની આવે તો ગમે એટલા વર્ષની ઉંમરે પણ એમાં આપણે અભ્યાસ માં આગળ વધવું પડે કે ના વધવું પડે, ટ્રેન થવું પડે કે ન થવું પડે, તો ત્યાં બુદ્ધિ કેમ ચાલે? ત્યારે સૂત્રો બોલવાના હોય, પ્રતિક્રમણ વગેરે, તો આપણે બધા શું કહીએ? અમને શું નથી બોલો, તો યાદ નથી રહેતું. નાની કે તારે યાદ રાખવું હોય ને બધું યાદ રહે, રેવાય ના રેવાય નું નામ યાદ હોય, યાદ હોય જ ના હોય, પણ સૂત્ર યાદ ના રહે. આપણી રુચિ નથી, શું નથી? દ્વાદશ અંગી એટલે મતિ શ્રુત જ્ઞાન નું ઉત્તમ માં ઉત્તમ ક્ષેત્ર, કે જેમાંથી જીવાત્મા કેવડી બને ને કોઈ, તો અવધિક જ્ઞાની કેવડી ના બને. અવધિક જ્ઞાની કોઈ બી કેવડી બને, દેવતા કોણ બને? મતિ શ્રુત વાળો માનવી જ આ દ્વાદશ અંગી નો અભ્યાસ કરે, એટલે કે આગમ નો અભ્યાસ છે. દ્વાદશ એટલે બાર, દરેક દર્શનકર ના કાળમાં પેલી દેશના ભગવાન આપે એ વખતે ગણધરો જે સૂત્ર રચે, જે આગમ રચે, એ બાર અંગ હોય. શું હોય? અત્યારે વર્તમાનમાં આપણી પાસે બારમું અંગ નથી, બાકી અગિયાર અંગ છે. દ્વાદશ અંગીમાંથી બારમું દ્રષ્ટિવાદ નામનું જે આગમ હતું એ વર્તમાન કાળમાં વિલોપ પામ્યું છે, એટલે કે નાશ થઈ ગયું છે. શું કામ નાશ થયું ખબર છે? જો આપણને દુનિયાભરની ખબર છે, ખાલી જૈન જગત ની ખબર નથી. આપણે કરુણા તો જુઓ, આપણા માટે જગત ને વિચાર આવે છે કે બધાને પૂછવામાં આવે ને કે ક્રિશ્ચિયન નો ધર્મગ્રંથ કયો, તમે કહી દેશો બાઇબલ. મુસ્લિમ નો કયો? કુરાન. હિન્દુ નો કયો? ગીતા વગેરે. પણ જૈન નો કયો? નામ નહી આવું. અહીંયા આગમ બદલીથી પડી છે આખી આપણા લાઇબ્રેરી. નામ લેતા ઉચ્ચાર કરતા પણ આવડતું નથી આપણને. વિચાર તો કરીએ આગમ પડે. હમણાં જઈને જુઓ, એનું રોજ દર્શન કરો. સીના બિંબ સીનાગમ અણાહો કહી ઊંતો જન ઊંતો જીનાગમો. આચાર્ય ભગવાન હરિભદ્ર સિંહ જેવા પોકારી નથી છે કે જો આજે આ જીનાગમ ન હોત, અણાહો કી ઊંતો, તું કેટલો અનાથ. હું આજે નાશ તનાશ બન્યો, કારણ કે મારી પાસે જીન નથી પણ જીનની આજ્ઞા છે. ચોથા આરામાં તીર્થંકર આગળ ચાલે, પણ પાંચમા આરામાં આગમ આગળ ચાલે. શું ચાલે? આગમ ચાલે. આપણે અત્યારે વર્તમાનમાં આપણો આધાર કોણ છે? આગમ છે. આપણી સામે મોજૂદ છે. ચાર પત્રીઓમાં હતા, હસ્તપ્રતમાં હતા, ગણ્યા ગાંઠ્યા હતા, આપણો અધિકાર નહોતો, આપણને એના દર્શન પણ દુર્લભ હતા. આજ તો અભ્યાસ કરવો હોય તો આપણા હાથમાં છે. પણ દેવતા નો પશ્ચાતાપ છે કે ભગવાન હું જયારે આ કોઈ કયા દેવતા ખબર? આ લોકમાં સૌથી વધારે, આ લોકમાં સૌથી વધારે દુઃખી જીવ કયો? કોણ હું સૌથી વધુ દુઃખી જીવ? નરકનો જીવ, નિગોદ નો જીવ, ત્રિજંત નો જીવ, મનુષ્ય નો જીવ કે દેવતા નો જીવ? કોનો જીવ સૌથી વધારે દુઃખી? કોનો? બે હે બોલો બોલો. નરકી નો કારણ જાણીને કીધું. સરસ સરસ સરસ. જો કારણ એ છે કે દેવતા દેવતા અનુભવ કરે કે મેં કેટલો નાનો અપરાધ કર્યો અને કેવડી મોટી સજા મળી. માત્ર બે ઘડી પણ પૂરી નહીં, છ લવનું આયુષ્ય જો એની પાસે વધારે હોત તો એને કેવળ જ્ઞાન લઈ લીધું હોત. સર્વાસ્તિકના દેવતાઓ, સર્વશ્રેષ્ઠ દેવલોકના દેવતા એ સૌથી વધુ દુઃખી છે. કે મેં એક છઠ જેટલું તપ કર્યું હતું વધારાનું, એના કર્મ બાળવામાં માત્ર એક તપ ઘટ્યું. એ કેટલું ઘટ્યું? કે એક છઠ જોડે ખપી જાય એટલા કર્મ બાકી છે, કાં તો સાત લવ જેટલું આયુષ્ય બાકી હોય, અન્ય શુક્ર ધ્યાનની ધારા ચાલે તેમાં એ કર્મ પડી જાય. એટલે આવા નાનકડી આટલી આમથી ભૂલ ના પરિણામે 33 સાગરો કોમની ટેલેસિયલ પ્રિઝન એને મળી ગઈ. શું મળી ગયું? જો કેવળ જ્ઞાનને એક હાથરેકનો સેતુ શાલીભદ્ર માટે કહેવાય છે કે શાલીભદ્ર એ 32 રાણીઓનો ત્યાગ કરી શક્યા, 32 પત્નીઓનો. આટલી તેટલી ઉપસ્થિતિ આવા વૈભવનો ત્યાગ કરી દીધો. આવો ત્યાગ કરીને એ નીકળી પડ્યા અને તપ તપી રહ્યા છે. અને તપ તપતા તપતા એક વખત જયારે એવી પરાકાષ્ઠાનું તપ કરીએ છીએ કે જયારે એને હમણાં જ કેવળ જ્ઞાન પ્રગટી જાય, એવું કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય એવી ભાવધારામાં ચડ્યા છે. અને ઘર છોડીને નીકળી ગયેલો એકનો એક લાડકવાયો, એની માતા એને કેવી કઈ છે હતો આપણે જાણીએ છીએ કે જેને સાત ને માળેથી કદી જમીન ઉપર પગ પણ મૂક્યો નહોતો એવી જેની સાહેબીમાં માતાએ રાખ્યો હતો, એ માતાએ આ પુત્ર નીકળી ગયો. એને કારણે માતા વાલો પાઠ કરે છે મરો દેવા માતાની જેમ કે મારો દીકરો મને એક વખત પણ મળ્યા વિના ઘર છોડીને નીકળી ગયો. તો તપ તપતા કરે ત્યાં શાલીભદ્રજી ત્યાં એની માતા ગયા છે અને જઈને દીકરાના પગમાં પડીને વિનમણી કરે છે. દીકરા એક વખત તો મારી સામે જો તારી માતાનો શું અપરાધ છે, તું આટલો ક્રૂર કેમ બન્યો, હું તારા માટે જુરું છું અને તને મારી સામે એક નજર કરવાની પણ જરૂર નથી લાગતી. દીકરા એક વખત મારી સામે જો જુઓ સંસારની અસારતા, કર્મોની દશા, જીવની ગતિ, આની ભાવધારામાં એક એક બંધન કાપતા 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 ત્યારે શાલીભદ્રજી એક એવા ક્લાઇમેક્સ પોઈન્ટથી જરાક પાછળ હતા. એ વખતે અંદરમાં એક મમતાનો તાર તૂટી ગયો, એક મમત્વની લહેર આવી ગઈ અને એક પળને માટે વિચાર આવ્યો કે ચાલો મારી રડતી કપડતી માતા સામે એક નજર કરી લો, પછી પાછું ધ્યાનમાં લાગી જઈશ. અને જે પડે નજર કરી એક પડે એની ભાવધારા તૂટી ગઈ અને એ જ પડે એના આયુષ્યનો બંધ પડ્યો. કેવળ ને એક ક્ષણનું સેતુ હતું અને 33 સાગરો પણ સુધી એ સર્વાર્થિક વિમાનમાં તડપે એ તડપે જે મેચ રમતા હોય, ઓલિમ્પિક ગેમ રમતા હોય, એમાં એને એક માઇક્રો પોઈન્ટ અને માઇક્રો સેકન્ડ પાછળ રહી જાય એનો પસ્તાવો કેવો. એને સેકન્ડ નંબર તો ગણાય તો પણ એને એનો આનંદ થાય, એનો આનંદ માણી જ ન શકે, એ શું કરે? પસ્તાવો કરે. પણ આપણને તો પશ્ચાતાપ પણ નથી, આપણને વેદના નથી કે મારી તમારી આટલી ઉંમર જતી રહી, આપણે અવડાતી ગયા, આપણે પરમાત્માની આજ્ઞાનો ક્યાંય અભ્યાસ નથી કર્યો. શું નથી કર્યો? પરમાત્માની વાણીનો ક્યાંય આપણને ન જાણ્યાનો ખેદ નથી. પણ દેવતાઓનો ખેદ છે, એટલે સૌથી વધુ દુઃખી સર્વાસ્તિકના દેવતા છે. ડોમ ડોમ સાહેબી તો જેની આગળ શબ્દ ઓછો પડે એવી જેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અનુત્તર વિમાન, આનાથી ઉત્તર આનાથી શ્રેષ્ઠ કશું ન હોય એવા દેવલોકમાં રહેવા છતાં આ દેવતાઓ પશ્ચાતાપ કરે છે કે મેં દ્વાદશાંગીનો અભ્યાસ કર્યો નહીં. દેવતાઓ રોજે રોજ હંમેશને માટે અસંખ્યાતા યોજનથી દૂર મનુષ્યના ક્ષેત્રમાં આવીને ભગવાનની વાણી સાંભળે છે તો પણ એ ત્યાં બેસીને કેવી બની શકતા નથી, એક પણ કર્મનો એ શું નથી કરી શકતા, નાશ નથી કરી શકતા. પુણ્ય ભોગવી શકે છે પણ પાપ ખપાવી નથી શકતા. દેવતાની મર્યાદા શું? પુણ્ય ભોગવી શકે પણ પાપ ખપાવી ન શકે. મનુષ્યની સિદ્ધિ શું? કે પુણ્ય ભોગવી પણ શકે અને પાપ ખપાવી પણ શકે. એટલે આવું ક્ષેત્ર મને તમને મળ્યું છે. એટલે દેવતાનો બીજો પ્રસ્તાવ હોય છે કે મેં સંયમ મોડો લીધો. શું કીધું? મેં સંયમ લેખ લીધો. કેટલો લેખ લીધો? તો કે માત્ર 7 લવનો આયુષ્ય કર્યું. એટલા ક્ષણ પહેલા જો સંયમ લીધો તો આ સંયમ યાત્રામાં એના બધા કર્મ કરે. અને ત્રીજો પશ્ચાતાપ એ કરે છે, મેં સંયમ લીધો પણ નિર અતિચાર ના પાડ્યો. એટલે યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાત ચારિત્ર એટલે એવું ચારિત્ર કે જેમાં જરા પણ દોષ ન લાગે. અને કોઈ પણ જીવને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ચારિત્ર વિશુદ્ધ હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો હું તમે સામાયિક પ્રતિક્રમણ આ બધું કરીએ ને ત્યારે આપણે જે પણ વ્રત કરીએ, જે નિયમ કરીએ, એની અંદર આપણે આધાર બહુ રાખીએ. શું રાખીએ છીએ? આધાર રાખીએ ને. હમણાં પચકાર લેવાનું છીએ કે આખા વર્ષની 365 સમય કરી, રોજની એક કરવી, એવા પચકાર લીધો ત્યારે આપણે તરત જ શું કહેશું બેન? ચિત્તા બેન, રોજની એક સમય થાય છે ને આપણે, પણ બધાને પણ આવશે. તમારે એની વાત નથી ના કહું, પણ તમને તો હું ખાલી એક સિમ્બોલ તરીકે રાખું છું કે આપણે તરત જ કહેશું કે ભાઈ બારગામ જાય તો છૂટી. શું બારગામ જાય તો ખાઈએ કે ના ખાઈએ? નાહીએ કે ના નાહીએ? ટોયલેટ બાથરૂમ જાય કે ના જાય? બ્રશ વગેરે કરીએ કે ના કરીએ? બધું કરીએ, ખાલી એક સમય જ ના કરીએ. જીવનનો બધો વ્યવહાર બહાર જાય ત્યાં ચાલુ રહી, ખાલી ધર્મ કરવાની વાત હોય તો એમાં આધાર માંગીએ. જ્ઞાની કહે છે બીજામાંનું કશુંક ના કરીએ ને તો બહુ મોટો લોસ નહીં જાય, બહુ મોટું નુકસાન નહીં જાય. પણ ધર્મ છોડી દીધો અને આયુષ્યનો બંધ પડ્યો તો શું થશે? એટલે પરમાત્માઓ, મહાવીર સ્વામીએ શું કર્યું? અભિગ્રહ ધારણ કર્યા ને આપણે આધારો ધારણ કરીએ. શું ધારણ કરીએ બેન? એ અભિગ્રહ રાખે, આમ જ કરીશ, આટલું કરીશ, અને કર્યા ઉપર પાછો કળશ કરાવે. અભિગ્રહ એટલે તપ ઉપરનો કળશ. ઉપવાસ કરું પણ બહારનું પણ આમ નહીં, આમ થાય ત્યારે જ કરીશ. આપણે તો ઘડિયા જોઈએ બરાબર કાઢાવી ગયો, તો શું કે કાઢાવી ગયો જલ્દી, હવે સમય થઈ ગયો છે, નવકાશી આવી ગયો, પૂરતી આવી ગઈ. એટલે અભિગ્રહની તો વાત જ નથી. આપણે તો આગળ રાખીએ. દેવતા પશ્ચાતાપ કરે છે, ભગવાન તારો માર્ગ મળ્યો હતો, તારું સરણું મળ્યું હતું, તારું શાસન મળ્યું હતું, સંયમ પણ લીધો, પણ એક સલામ ન મારી, એક કૂદકો ન માર્યો, અટકી પડ્યો, અટકી પડ્યો. અને ચારિત્રમાં મેં યથાખ્યાત ચારિત્ર ન પાડ્યું. આ ત્રણ પુસ્તકતા જો દેવતા કરતા હોય તો આપણા જીવનની અંદર તો કેટલા પુસ્તક આવે, કેટલા પુસ્તક આવશે. માટે આ આપણા પર્વાધિરાજ પર્વ આમ ને આમ વ્યતીત ન થઈ જાય એના માટે આપણે પાછળથી પસ્તાવો કરવો ન પડે. એટલા માટે નક્કી કરવું છે કે અમારી પળવ બગડાવનારા એવા ભગવાનના માર્ગમાં આપણે નક્કી કરવું છે કે આજ દિવસ આપણે ઓછામાં ઓછા પાપ પડે, આપણા આત્માને દંડ લાગે એની સાવધાની રાખવી છે. એના માટે શ્રાવકના આચારમાં સૌથી પહેલું આપણે બેન કહેવાય છે ને કે આપણે બીજા બધા તહેવારોમાં જવું હોય તો આપણે ઘણી બધી તૈયારી કરવાની હોય. કયા વસ્ત્ર પહેરવા, કયા અલંકાર પહેરવા, ક્યાં ક્યાં શું શોપિંગ કરવું છે, ક્યાં ક્યાં ફરવું છે, આ બધી તૈયારી થાય. તો પર્વાધિરાજ પર્વમાં આપણે શું કરવાનું છે? 8 દિવસના 16 જોડી કપડાં પહેરવાના, તેમાં શું કરવાનું? મર્યાદા કરશું ને, મર્યાદા કરશું. જો આ માર્ગ એ દેખાદેખીનો લૌકિક તહેવારનો નથી, આપણા જીવનની અંદર ઓછામાં ઓછા સાધનો વળે, ઓછામાં ઓછા પાપો વળે, આપણું જીવન કેમ ચાલે. એટલે એની અંદરમાં આપણને જે 5 કર્તવ્ય બતાવ્યા એ શ્રાવકે કરવાના 5 કર્તવ્ય ઉપરાંત બીજા કેટલાક કર્તવ્યની પણ આચાર્ય ભગવંતોએ આપણને વાત બતાવી છે. એમાં અમારી પળની જેમ જ છે કે અર્હત ભક્તિ કરવાની. પેલા તો શું? આપણે પરમાત્માની અર્હત એટલે પરમાત્મા સિંહાસનમાં આપણી પાસે વર્તમાન કાળ 2G 3G 4G નો છે ને, આપણે અત્યારે આપણી કોમ્યુનિકેશન સ્પીડમાં આવે, વધારે એક્યુરેટ બને એના માટે 3G 4G માં આવી ગયા છે. એમાં આપણા જીવનની યાત્રા પણ બરાબર એક્યુરેટ બને અને મોક્ષની યાત્રા વધારામાં વધારે તીવ્ર ઝડપથી આગળ વધે એના માટે 3G પ્રોગ્રામ રાખવાનો છે. આપણે આપણા જીવનના મોબાઈલમાં 3G પ્રોગ્રામ ભરો. એમાં પહેલું G એટલે કોણ? તો કે ગોડ. પેલો G ગોડ, બીજો G ગુરુ અને ત્રીજો G ગાઈડન્સ. બરાબર ને? આ 3G નો આપણે આધાર લેવો છે. આ 3G વડે આપણું પર્યુષણ પર્વ વિશે બરાબર. એમાં આપણે હમણાં જે વોટ્સએપ ડેટા દિવસ ચાલે છે, નવા પ્રકારનો ઉપવાસ એમાં લખ્યું છે કે વોટ્સએપ નહીં, ફેસટાઈમ નહીં, ફેસબુક નહીં, એની અંદરમાં ઈમેલ નહીં, આનો ઉપવાસ કરો તો ઉપરથી દેવતા ઉતરીને તમને ધન્યવાદ કરવા આવશે. શું કહે છે? આધુનિક મૂલ્યાંકનો બદલાવે ને, એટલે આનો ઉપવાસ કરવો પડે. આપણે એટલા એડિક્ટ થઈ ગયા છીએ, એટલા એડિક્ટ થઈ ગયા છીએ કે જેના વિના હવે આપણને ચાલતું નથી. તો આનો આપણે સંયમ કરી શકીએ. આપણે વૃત્તિ સંક્ષેપ નામનું તપ બતાવ્યું કે તેમાં વૃત્તિ એટલે અંદરની ઈચ્છાઓ, ઇન્દ્રિયોની માગણી, તેની અંદરમાં આપણે આનો સમાજ. પણ શ્રીજીમાં પેલો જી અરહત ભક્તિ ગોડ, ભગવાન કોણ હોય કેવા હોય એનો આપણે એક આત્માની અંદર એવો ભાવ સ્થાપિત કરવો છે કે મોક્ષ ન મળે ત્યાં સુધી. આપણને ક્યારેય પણ ભગવાન શબ્દ આવે ને એટલે આપણા મનમાં એક જ પિક્ચર આવે, ભગવાન કેવો હોય. ચાલો મને કહો ભગવાન કેવો હોય. આપણા ભગવાન કોણ કોણ? આપણા ભગવાન અરિહંત ભગવાન. તો અરિહંત ભગવાન નું પિક્ચર જો બધાના મનમાં આપણે ક્લિયર કરવું છે કે અરિહંત એટલે કેવડી હોય, તીર્થંકર હોય, દેવતા વડે પૂજાયેલા હોય, ત્રિલોકી નાથ હોય, આ તો બધું શું છે? બાહ્ય લક્ષણ છે. પણ પરમાત્મા તત્વ શું છે એ આપણે પ્રગટાવવાનું છે. આપણામાં પરમાત્મા સુખો છે. પરમાત્મા ક્યાં છે? બેન, એ સ્થિત ગતિમાં, એને કઈ લેવા દેવા નથી. એ ઇમ્યુન છે, એ તો કાર્ય સિદ્ધ કરીને જતા રહ્યા છે. હવે જે અંદરમાં સુતો છે આપણો ભગવાન, એને આપણે પ્રગટાવવાનું છે. આ જીનાલય છે ને, આ દેહાલય છે. આ જીનાલયમાં અરહત બિરાજે છે અને આ દેહાલયમાં મારો ને તમારો આત્મા જ પરમાત્મા રૂપે બિરાજે છે. તો એક વસ્તુ માનજો કે ભગવાન સર્વશક્તિમાન હોય એવી જગતમાં માન્યતા ચાલે છે. સર્વશક્તિમાન એટલે શું? સર્વશક્તિમાન હોય ભગવાન? ભગવાન ને તો આપણે સર્વશક્તિમાન જ કહીએ છીએ. ભગવાન નું સ્વરૂપ ક્લિયર કરો કે ભગવાન સર્વશક્તિમાન છે કે નહીં. આપણે વ્યવહારમાં બોલશું પણ જુઓ, સર્વશક્તિમાન ભગવાન નથી, ભગવાન અનંત શક્તિમાન છે. કેવી રીતે? તો કે જો સર્વશક્તિમાન હોય ને એ સર્વ કાર્ય કરી શકે, ત્યારે ભગવાન શું કે છે? હું તારું કશું ના કરી શકું, કોઈનું કશું ના કરી શકું, તારે જ તારું કરવું પડે. એટલે ભગવાન એની શક્તિ અનંત છે પણ સ્વદ્રવ્યમાં. ભગવાનની શક્તિ છે માં સ્વદ્રવ્યમાં. પણ મારે તમારી હવે ભગવાનની શક્તિ વડે મોક્ષ મેળવવો જ કે આપણી શક્તિ? ભગવાન કરુણા કરીને મોક્ષ આપી દે તો આપણે કોની રાહ જોઈએ? ઓ કરુણા ના કરનારા, તારી કરુણા નો કોઈ પાર નથી. તેની કરુણા એને લાભ આપે. આજે તારામાં અનુકંપા હોય, તારામાં દયા હોય, તારામાં જે કઈ હોય એનો લાભ તમને મળે, બાય પ્રોડક્ટમાં બીજાને મળે, પણ મુખ્ય લાભ કોને મળે? બેન, તો મારે તમારે પરમાત્માનું સ્વરૂપ નક્કી કરવાનું છે. જ્યાં ને ત્યાં માથા ઝુકાવતા થઈ ગયા છીએ, ત્યાં ને ત્યાં આપણે ઝૂકી પડીએ છીએ. જરાક ચમત્કાર જોયો, જરાક કઈક જોયું એટલે આપણે શું થઈ જઈએ છીએ? જાણે કે એના ચરણમાં જવાથી આપણું કલ્યાણ થઈ જશે. ત્યારે શ્રાવક કેવો અડગ નિશ્ચયકારી હોય, શ્રાવક નો સંકેત કેવો હોય, સુરસા શ્રાવિકા નું દ્રષ્ટાંત બધા જાણો છો ને? આગમ ની અંદર 50% થી વધુ કથા નો યોગ છે. કથા એટલે વાર્તા નથી, કથા એટલે જીવતા જાગતા પ્રિન્સિપલ, પ્રેક્ટિકલાઇઝ થયેલા પ્રિન્સિપલ. તમારે પ્રિન્સિપલ યાદ રાખવો ને તો યાદ શક્તિમાં બહુ મહેનત કરવી પડે. પણ કોઈ પ્રેક્ટિકલ એક આદર્શ એક વ્યક્તિ યાદ રાખ્યો તો કેટલી ઈઝી થાય. એટલે સાધુ ભગવાન તો ગુરુઓ એ જીવતું જાગતું આચારાંગ સૂત્ર છે. આચારાંગ સૂત્ર છે ને એ સાધુ જીવનની મર્યાદામાં આપણને ઘણી બધી માહિતી આપે છે. તમે આચારાંગ ના વાંચી શકો તો એક સાધુ ને જોઈએ. એ શું છે? પ્રિન્સિપલ ને પ્રેક્ટિકલ કેમ કરે? એટલે આપણને આપણા જીવનમાં પરમાત્માની શ્રદ્ધાને પ્રેક્ટિકલ કેમ કરાય એના માટે તુલસા શ્રાવિકા નું દ્રષ્ટાંત આપે છે. આ તુલસા શ્રાવિકા એની શ્રદ્ધા કેટલી અખંડ છે. ભગવાન ન શ્રેણીક મહારાજાને સમાચાર મોકલાવ્યા, ન અભય કુમાર ને મોકલાવ્યા, ન બીજા કોઈ આનંદ વગેરે શ્રાવક ને મોકલાવ્યા, પણ અંબર સન્યાસી ને જે કહ્યું કે તમે જાઓ છો તો તમે કોને સમાચાર આપજો, સર્વલાભ કોને આપજો? તો કે તુલસા શ્રાવિકા ને. આ શ્રેણીક મહારાજાના સારથી ની પત્ની હતા, શેઠાણી નથી, સેનાપતિ ના પત્ની નથી, કોઈ મહારાણી નથી, માત્ર સારથી ના પત્ની છે. તો પેલા ને વિચાર આવે છે કે ભગવાને આ એક શ્રાવિકા ને આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું, તે શ્રાવિકા માં છે શું, ચાલ હું જઈને તપાસ કરું. એટલે એને કઈ રીતે તપાસ કરી હતી આપણને આગમ બતાવે છે કે એને વૈકરી રૂપ ધારણ કરીને એવી શક્તિ વડે બ્રહ્મા નું સ્વરૂપ બનાવ્યું એક દરવાજે, અને નગર ની અંદર પડો ઘડાવ્યો, અને કેવડાવ્યું કે પૂર્વ ના દરવાજે કાલે સવારે સાક્ષાત બ્રહ્માજી પ્રગટ થવાના છે, અને જેને પણ એના કૃપા નો લાભ લેવો હોય એ બધા દર્શન માટે આવી જાય છે. હવે અહીંયા માયામી માં પ્રગટ થાય છે તો આપડે જાય કે ના જાય કે ના જાય એટલો ચાન્સ તો લઈ લો. આપડે જઈને જાય એટલે બોલી કે આપડે કઈ માંગવું નથી, કારણ કે આપણા કર્મ માં એ જ મળવાનું છે. ના તો જરા શું કરીએ, આપણે કેટલા આપણી જાત સાથે વંચના કરીએ છીએ. તત્વ નિષ્ઠતા કરવાની છે આપણે. શું તત્વ નિષ્ઠતા? દેવ તત્વ કોને કહેવાય? દેવ તત્વને પ્રસન્ન મેળવવું છે, સમજીતી છીએ કે નહીં એની આપણે જો તપાસ કરવી હોય તો નક્કી પડે. માનો કે દેવ કેવા હોય તો કે વિતરાગ હોય, જેને રાગ ન હોય કે દ્વેષ ન હોય, તો પછી આટલા બધા ડરીએ છીએ તો કામ? અસાધના કુસાધના અસાધના હે? આપણે ભગવાનને પિતા કરતા હોય, સર્વજ્ઞ બનતા હોય, ઇમ્યુન બનતા હોય, રાજદ્વેષ રહીત બનતા હોય, તો એ ભગવાન આપણા ઉપર રાજી પણ ન થાય ને નારાજ પણ ન થાય. પણ જે અસાધના કરીએ એ આપણે આત્માના ગુણોની અસાધના કરીએ. કારણ કે સ્ટુડન્ટ આત્માના ગુણોની, જે ગુણોનું જે સ્થાન ઉચ્ચ હોવું જોઈએ એને બદલે આપણે એનો આપણા આત્મામાંથી નાશ કરીએ છીએ. એટલે ભગવાનની અસાધના થઈ જતી નથી. જો ભગવાનની અસાધના કરવાની ન હોય એટલે કરવી એમ નથી કહેવા માંગતી, પણ આપણે ડરી ડરીને ભગવાન પાસે આવતા રહીએ. કોઈ પણ ભક્તામાં શીખતું હોય તો આપણ તરત પૂછે કે ભક્તામાં બપોરે બોલાય ન બોલાય, સાંજે બોલાય ન બોલાય, ના ચોખ્ખા કપડા હોય તો જ બોલાય, આમ હોય તો જ બોલાય. નાનું પૂછો ઉપાસના, દેવની આરાધના, એનું અનુષ્ઠાન એ જુદી વસ્તુ છે, ને તારા આત્માની અર્પણતા જુદી વાત છે. જયારે આદિનાથ પરમાત્માની સ્તુતિ માન તુંગાચાર્યજી કરતા હતા એ વખતે એને કોઈ મંત્રો રચ્યા નહોતા, એને કોઈ મંત્ર માટે ભક્તામાં રચી નહોતી, એના આત્મામાંથી એક ભાવ નીકળતો હતો. આદિનાથ દાદા તમે કેવા છો, ઋષભદેવ ભગવાન તમે કેવા છો, એના શબ્દો સરતા ગયા, એમાંથી કાર્ય રચાતું ગયું, એમાંથી મંત્ર શક્તિ પ્રગટ થઈ ગઈ, અને બાય પ્રોડક્ટમાં લોકો એનો લાભ લીધો. હવે એવી ઉપાસના જેને એમાંથી મંત્ર શક્તિનો જ પ્રયોગ કરવો છે એના માટે બધા નિયમો લાગી શકે. કયા દેવતાને બોલાવવા, કયા કાળે બોલાવવા, શા માટે બોલાવવા, એની આપણે બધી વ્યવસ્થા કરવી પડે. પણ આત્મામાંથી ભાવ જાગ્યો કે પરમાત્મા કેવા છે, અને આપણે શ્રીણામ સતસ્ત્રીઓ જનયંતિ પુત્રાન નાન્યાસુતમ તદુપમમ જનની પ્રસુપ્તા. એટલે કે માતા બીજા બધી દિશાઓમાં તો અનેક ગ્રહ નક્ષત્ર ને તારા જન્મે છે, પણ તે પૂર્વ દિશા જેવી છે કે જે સૂર્યનો જન્મ આપે છે. એમ હે માતા મરુદેવા, જેની આપણે વાત કરીએ છીએ કે જેને આદિનાથ ભગવાન તને જન્મ દેનારી, તો એક માતા આવી રીતે જે સ્તુતિ કરતું હોય તેની અંદરમાં આપણે ભરત ચક્રવર્તી વગેરેના માતા મરુદેવા અને નાભી નંદનના માતા એમના માતા, તો આવી રીતે જેની સ્તુતિ થતી હોય એ વખતે આપણે કાળ અકાળ જોવાની જરૂર નથી. એટલે વિવેક જોઈએ, શું જોઈએ? ખાલી આપણે બધામાં ભગવાનનું સ્વરૂપ આપણને ક્લિયર નથી, એટલે આપણે ઘણી જગ્યાએ જ્યાં ડરવું જોઈએ ત્યાં ડરતા નથી, ને જ્યાં ન ડરવું જોઈએ ત્યાં આપણે ડરીએ છીએ. એટલે આપણે કહેવાની વાત એ છે કે મારો ને તમારો ભગવાન એક નાતા દ્રષ્ટા છે, કરતા ભોગતા એટલે આપણા માટે કશું કરનારો નથી, કરતા નથી હરતા નથી. એટલે એના માટે એનાથી ડરવા કરતા એના જેવા બનવાનો ભાવ આપણે રાખવાનો છે. એટલે પરમાત્મા તુલસા શ્રાવિકા ન બ્રહ્માના દર્શન કરવા ગયા, એટલે બીજે દિવસે કસોટી કરવા માટે વિષ્ણુ બન્યા, ત્રીજા દિવસે મહાદેવ બન્યા, અને ચોથે દિવસે તો સાક્ષાત શ્રીશંકર બન્યા, અને આવીને ઉભા છે દરવાજે. તો પણ તુલસા શ્રાવિકા જે ઘરમાં બેઠા છે કે છે કે મારા પરમાત્મા પાદ વિહારી છે, ઉડીને આવતા નથી, ગઈકાલ સુધી એના આગમનના કોઈ નિશાનો હતા નહીં, અમુક માયા સ્થિતિમાં પણ ભગવાન વિચરતા નહોતા તો મારા ભગવાન આવી ના શકે, અને જો મારા ભગવાન આવે તો એની 12.5 યોજન સુધી પ્રશસ્ત વાણી, એના 34 અતિશયો, એની પ્રશસ્ત ઓરા, આ બધાના કારણે આખા આખા નગરમાં શું થવા માંડે, પરમ શાંતિનો અનુભવ થાય. આ અનુભવ મને થતો નથી એટલે સુલશાસન કહે છે કે આ કોઈ પણ આવ્યા હોય તો ભલે આવ્યા, મારે એને વંદન કરવા જવાની જરૂર નથી. એમાં અભિમાન નહોતું, એમાં ગુમાન નહોતું, એમાં અસાધના નહોતી, એની અંદરમાં અભક્તિ નહોતી, પણ તત્વનો અનુભવ હતો. શું હતો? એટલે જયારે મને તમે તત્વના અભિલાષી, તત્વને પકડનારા અને તત્વને જાણનારા થાશું એટલે આપણું અજ્ઞાન ચડી જશે. એટલે પેલું આપણું દેવ તત્વ, પેલા બોધ, એ આપણા કોણ છે એનો આપણે દેવ હોય તો કોણ હોય, અરિહંત હોય. મારા તમારા ભગવાન એ માત્ર અરિહંત જ હોય શકે, બાકી બધા જેટલા લૌકિક દેવ છે એ બધા દેવ છે, પણ આપણે કોના સેવા બની એનો આદર્શ આપણે રાખવો હોય તો કોને રાખવાના? અરિહંત ભગવાન રાખવાના છે. તો અરિહંત એટલે પહેલું જેનો લક્ષણ છે તેનામાં વિતરાગતા હોય, ન રાગ હોય ને ન દ્વેષ હોય. ત્યારે આપણને તો આપણા ભગવાન નો રાગ, એમાં પણ રાગ કેવો? બંધ આંખના ભગવાન ને ખુલ્લી આંખના ભગવાન ને, બરાબર ને? એમાં પણ આપણે હજી નક્કી નથી કરી શકતા કે ભગવાન માં ભેદ હોય. ભગવાન એ બંધ આંખે પણ ઉપાસના કરી છે, બંધ આંખે પણ સાધના કરી છે, ભગવાને ખુલ્લી આંખે પણ ધ્યાન કર્યું છે, અને ખુલ્લી આંખે કે બંધ આંખે ગમે તે રીતે ધ્યાન કર્યું હોય, પણ એનું લક્ષ્ય શું હતું? કેવડી બનવાનું. તો ભગવાનને માટે પણ આપણે હજી આપણી અપેક્ષાઓ જુદી જુદી કરીએ છીએ. એટલે જ્યાં સુધી મનની અંદર આવા કોઈ પણ પ્રકારના દ્રષ્ટિ રાગ કોઈ પણ કારણે આપણને બંધનમાં રાખશે ત્યાં સુધી આપણે ભગવાનના ઉપાસક નહીં બને. એટલે આ પણ એક પ્રકારની શું છે? છુપી હિંસા છે. કોઈ જડતા પૂર્વક કોઈ માન્યતાને વળવું એ પણ શું કહેવાય? એક પ્રકારની હિંસા છે. તો જયારે ભગવાન પરમ કરુણાવાળા હતા, પરમ અભયદાતા હતા, તો આપણા જીવનની અંદર શ્રાવક આચારનો પહેલો ધર્મ આવશે. એ શ્રાવકોએ વ્રતધારી બનવું પડે, નિયમધારી બનવું પડે. ભગવાનની દેશનામાં જયારે સાધુઓ ઉભા થાય અને વ્રત પ્રત્યાખ્યાન કરે, અને એમના વ્રત પ્રત્યાખ્યાન પૂરા થાય એટલે તરત જ કોણ ઉભું થઈ જાય? શ્રાવકો ઉભા થાય કે ભગવાન આપે જે સત્ય બતાવ્યું એ સત્ય ગ્રહણ કરવા યોગ્ય છે, પણ હું કાયર છું કે આટલો ત્યાગ મારાથી થઈ શકતો નથી, એટલે મારા ત્યાગમાં થોડી કમી રહેશે, પણ મારું ધ્યેય તો એ જ રહેશે. એટલે પરમાત્માના માર્ગમાં આપણે કહ્યું કે પહેલા જ દિવસે મલ્લિનાથ ભગવાને પણ સવારે દીક્ષા લીધી, સંયમ લીધો, જે માતા પિતાએ એને આજ્ઞા આપી હતી. તીર્થંકરને પણ આજ્ઞા લેવી પડે માતા પિતાની, જે માતા પિતાએ આજ્ઞા આપી હતી એ જ માતા પિતાને મલ્લિનાથ પરમાત્માએ સાંજે કેવડી બનીને વ્રત ધારણ કરાવ્યા, અને એ હતા શ્રાવકના બાળ વ્રત. આ વ્રતનું પ્રદાન આદિનાથ પરમાત્માથી આરંભીને ભગવાન મહાવીર સ્વામી સુધીના બધા જ તીર્થંકરો અને અનંતે અનંત 24 ભૂત ભાવીને વર્તમાનની સંસાર ઉપર પરમાત્માનો સૌથી મોટો ઉપકાર હોય તો શું ઉપકાર છે? તેમણે સાધુ વ્રત અને શ્રાવકવ્રત એના વડે મોક્ષનો માર્ગ અખંડ રાખ્યો છે. તો આપણા જીવનની અંદર પણ શ્રાવક આચારનો પહેલો ધર્મ છે કે આપણે શ્રાવક વ્રતધારી બનવું જોઈએ. હવે અખંડ બારે બાર વ્રત સંપૂર્ણપણે આપણે ધારી શકીએ કે ન ધારી શકીએ, તો પણ સાતમા વ્રતમાં ઉપભોગ પરિભોગ નામનું જે વ્રત છે એમાંના 14 નિયમ છે. એ 14 નિયમ શ્રાવક જીવનની મર્યાદાનું સૂચન કરે છે. આખી શ્રાવક જીવનની પોથી સમાન છે, શ્રાવક જીવનના હાથ સમાન છે. અહીંયા ભાઈ પાસે આમાં થોડી કોપી કઢાવી છે, અને તમે બધા આ એક કોપી લઈ જજો. અત્યારે કદાચ વધારે ન હોય, એક ફેમિલી દીધી છે લેજો, અને અંદર ઘરે તમે 2 જણા એનો ઉપયોગ કરી શકો. પણ આવતીકાલથી આપણે આ 14 નિયમ ધારણા, એટલે કે ભગવાનના અમારી પડ વગડાવવાના પોકારનો આપણે કરેલો અમલ એના પ્રતિક રૂપે આને ગ્રહણ કરવાનું છે. અને આટલું બીજ વાવેતર કરનારો અવશ્ય અવશ્ય ને અવશ્ય પરમાત્મા કહે છે કે એક વખત જેને એક કરણ એક યોગથી એક પણ વ્રતની ધારણા કરી એક પણ નિયમ નું પાલન કરી એનો મોક્ષ માર્ગ સિક્યોર થઈ જાય છે. શું થઈ જાય છે? સિક્યોર થઈ જાય છે. આપણે બિઝનેસ ક્લાસ માં ટ્રાવેલ કરીએ કે ઇકોનોમી ક્લાસ માં કરીએ, બેન, પણ ગેટ સુધી તો બધા ભેગા જાય છે ને. આપણને એન્ટ્રી મળી કે ના મળી? પછી અંદર જઈને તમારું ડિવિઝન થાય, પણ ગેટ સુધી તો બધા ભેગા હોય ને. એમ કેટલા બાર વ્રતધારી હોય કે પંચમહા વ્રતધારી હોય, એક કરણ એક યોગ થી એક વ્રતધારી હોય, પરમાત્માના ચતુર્વિધ તીર્થમાં એનો સમાવેશ થઈ ગયો. એમાં સમાવેશ થઈ ગયો ચતુર્વિધ તીર્થમાં થઈ ગયો. તો આ તપ શીખવા જરૂરી નથી. જયારે આપણે જાણશું ને ત્યારે આપણને પાલાવાર પશ્ચાતાપ થશે, ત્યારે પરમાત્મા મેં આટલા વર્ષ સુધી આ માર્ગ કેમ ગ્રહણ ના કર્યો ને આટલા પાપના દરવાજા કેમ ખુલ્લા રાખ્યા. તો આપણે આ શ્રાવક આચાર્યની વાત કરશું. આ પરમાત્માની વાણી છે, મને સમજતા કે તમને સમજાવતા નાની ના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ તસ્મિ ચામી દુકડમી. તો આજના અમારી પરના નિમિત્તે આપણે બધાએ આત્માની અંદર એક તો નિયમ ધારણ કરવાનો છે કે આ દિવસ માટે આપણે જેટલી જેટલી વસ્તુનો ત્યાગ કરીએ એમાં આપણા હાથે હિંસા ન થાય. કે તમે બધાએ નિયમ તો લીધા હશે, પણ એની અંદર પાછો થોડો સંક્ષેપ કરશે શું કરજો. જેટલું ધાર્યું છે ને એમાં પણ કળશ કરાવવો છે. એટલે આજે તમે જે પ્રમાણે ધાર્યું હોય એ પ્રમાણે એની અંદર કોઈ પણ પ્રકારે વૃદ્ધિ થાય એ રીતે નિયમ ધારણ કરજો. અને જેટલી મર્યાદાઓ મનમાં ધારી છે એને થોડી મિનિમાઇઝ કરજો. એટલે આને કેટલા બધા નિયમો આપણને આપવામાં આવ્યા છે એની અંદર કહેવામાં આવ્યું છે કે અરહત ભક્તિ કરી અને બીજું સાધુ ભક્તિ. અહીંયા વર્તમાનમાં સાધુ તો છે નહીં, પણ આપણે રોજ ભાણે બેસીને ભાવના કરાય કે ના કરાય. બારમું અતિથિ સમની જાગ્રત એવું વ્રત છે કે જેમાં સાધુ ભગવાન પધારે કે ન પધારે, પણ આપણે ભાવ કર્યો ને કે મારે આને જયારે મને અવસર આવે અને કોઈ ગુરુ ભગવંત ને હું આહાર ઓળવું એ દિવસ મારો ધન્ય હોય. નૈસારે ધાર્યું હતું કે આજે એમના ઘરે મુનિ આવશે અને એને આહાર ઓળવશે અને એના કારણે એને સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જશે. મહાવીર નો આત્મા હતો ને એ તો ક્યાં હતો? જંગલમાં હતો. તમે તો ઘરમાં છો, આપણા પોતાના સ્થાનમાં છીએ. આપણે ત્યાં તો કોઈ અતિથિ આવી જાય એવું બને, પેલો તો જંગલમાં કામ માટે ગયો હતો. તો પણ એના મનમાં રોજ એને નિયમ હતો કે ભોજન કરતા પેલા ભાવના ભાવવી. શું કરવાનું? ભોજન કરતા પેલા ભાવના ભાવવાની કે કોઈ અતિથિને અરે અતિથિને બોલાવવા માટે ક્યારે પોકાર નથી કરવો પડતો. ચંદન મારા પાસે ભોજનમાં શું હતું? સૂકા અડદના બાકુડા હતા. પણ એની ભાવનાની તાકાત જુઓ, એની ભાવનાનો બળ જુઓ. આવડી એમથી છોકરી જેને મોટા મોટા વ્યાખ્યાનો સાંભળ્યા હશે ને, ચંદનબાના રાજકુમારી હતી. એ વખતે કોઈ સાધુ સંતોની પાસે ગયા હોય એવો ક્યાંય ઉલ્લેખ નથી, એને કોઈ લાંબી સમજ હોય એવો ઉલ્લેખ નથી. અને કેવી પીડામાં, કેવી વ્યથામાં અને કેવી વેદનામાં હતી. વેચાઈ ગયેલી, ગુલામ બનેલી અને રાજકુમારી પણ દાસી બનેલી એવી આ છોકરી ત્રણ ત્રણ દિવસની ઉપવાસી છે. હાથ પગમાં બેડી છે, હાથમાં આટલી ભૂખ પછી અડકના બાકુડા આવ્યા છે. એ મોઢામાં મૂકવાને બદલે એ રાહ જોતી ઉભી છે. એ ભાવના કરે છે કોઈ અતિથિ આવે તો આમાંથી થોડું પણ હું ભોજન આપી દે પારણું. કરો વિચાર કરજો, આપણે થાળી પીરસી પારણા કરશું, 15 જાતની વસ્તુ અંદર પીરસાઈ ગઈ તો પણ આપણને વિકલ્પ આવે કે અત્યારે કોઈ મારી પાસે આવે અને હું એને એમાંથી એક કોળીઓ પણ કોઈને ઓળવું કેમ નથી આવતો વિકલ્પ. અને ચંદન મારાએ કારાગાર જેવી બંધનની સ્થિતિમાં ભાવના કરી અને કોને આવવું પડ્યું? સાક્ષાત ભગવાન આવે, સાક્ષાત મહાવીર આવે. બોલાવી તો જુઓ એક વાર, નાની કે ભાવ તો કરી જુઓ. ત્રિલોકી નાથ આવ્યા, ત્રિલોકી નાથ નો હાથ નીચે અને ચંદન વાળા નો હાથ ઉપર. ત્રિલોકી નાથ ભીખમાં ગયો અને આપણે ઓળવતા હોય, આવું સૌભાગ્ય શ્રાવક નું છે. પણ એ પ્રગટ કેમ નથી થતું? કારણ કે આપણે ભાવના માંથી ગયા. એમાંથી ગયા બેન? દાન માંથી નથી ગયા, પણ ભાવના માંથી ગયા છીએ. એટલે આ દિવસોમાં આપણે રોજે રોજ શ્રાવક ના વ્રત રૂપે મનમાં ભાવ કરવાનો કે હું જે ધાન્ય ખાઉં છું, જે ભોજન કરું છું, એ તો આરંભ સમારંભનું છે, મહાપાપ થી બનેલું છે. પણ એ ભોજન સાર્થક ક્યારે બને કે મારે આમણે કોઈ અતિથિ આવે, મારે આમણે ઉત્કૃષ્ટ અતિથિ એટલે મુનિ ભગવાન છે, અને મધ્યમ અતિથિ એટલે સાધારણ, અને છેલ્લા નિકૃષ્ટ એટલે સામાન્ય, એટલે આપણે આમણે આવેલી કોઈ પણ વ્યક્તિ ત્યારે આપણે એને ભોજન કરાવીએ, એને કશું અર્પણ કરીએ ત્યારે આપણા મનમાં કેવો ભાવ આવવો જોઈએ બેન, કે મારે આમણે આજે પરમાત્મા પધાર્યા છે, આ તો ફ્રીજના ફ્રીઝરમાં ઘણા દિવસ ત્યાં સાચવેલું કંઈક કાઢ્યું અને મહેમાન આવ્યા છે, જલ્દીથી શું કર્યું, પેલા જે એક્સપાયર થઈ ગયા હોય ને એ બધું પેલા આપી દે, હજી ઉને તો લાંબા દિવસ ચાલે એમ છે. આવી વૃત્તિ આપણા જીવનમાં ન આવે, પણ જયારે કોઈ આમાં આવે ત્યારે આપણું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દાન થાય એવી ભાવના. આવી વસ્તુઓ બતાવી છે એમાં અહત ભક્તિ, ધર્મ યાત્રા, સાધુ ભક્તિ, સંઘ પ્રભાવના અને જ્ઞાન ની આરાધના, આગમ સૂત્રો નું બહુમાન એટલે કલ્પસૂત્ર પૂજન વગેરે કરીએ છીએ ને, અને તપશ્ચર્યા, સંવત્સરી પ્રતિક્રમણ, સમાપના નું અભયદાન, આવા 11 દ્વાર આગમ માં બતાવ્યા છે. આગમ માં 11 પ્રકારે બતાવ્યું છે, કલ્પસૂત્ર માં 5 પ્રકાર બતાવ્યા છે, અમારી પડ વગેરે આવી અનેક પ્રકારે પર્યુષણ આરાધનાઓ આપણને બતાવવામાં આવી છે. આવી આરાધના વડે આત્માને ભાવીએ એવી ભાવના સાથે આ પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાની ના જ્ઞાન થી ઓછું અધિક વિપરીત કઈ પણ કહેવાયું હોય તો અહ્યંત અનંત કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી, આપ સૌને સાક્ષી તસ્મી શામી દુકરા.
સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ શૈલમ જયતિ સાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી જૈન સાસન દેવકી સદગુરુ દેવકી પ્રણામ. ચૈતન્ય